ॐ नमो अरिहन्ताणम्। ॐ नमो सिद्धाणम्। ॐ नमो आयरियाणम्। ॐ नमो वज्रायाणम्। नमो लोये सब्बसाहूणम्। एषो पञ्चणमुक्कारो सब्बपावपणासाणो। मङ्गलाणं च सव्येषिम्। पढमं ह वै मङ्गलम्। चत्तारि मङ्गलम्। अरिहन्ता मङ्गलम्। सिद्धा मङ्गलम्। साहू मङ्गलम्। केवली पन्नतो दम्मो मङ्गलम्। चत्तारि लोगुत्तमा। अरिहन्ता लोगुत्तमा। सिद्धा लोगुत्तमा। साहू लोगुत्तमा। केवली पन्नतो धम्मो लोगुत्तमो। चत्तारि शरणं पवज्जामि। अरिहन्ते शरणं पवज्जामि। सिद्धे शरणं पवज्जामि। साहू शरणं पवज्जामि। केवली पन्नतं धम्मं शरणं पवज्जामि। निर्वाणमग्गे वरजानकप्पं पाणाशियाशेषकुवायिदप्पं। मायां जिणाणं शरणं बुहाणं। नमामि नीचं तिजगप्पहाणं। बार नौकर सम्यक दर्शन ज्ञान चारित्राणी मोक्ष मार्ग। सम्यक दर्शन, सम्यक ज्ञान ने सम्यक चारित्र, आ त्रणे भेगा मळे तो मोक्षनो मार्ग बने। सम्यक चारित्र एटले जीवनभरनू सामायिक, अने जीवनभरनू सामायिक एटले जीवनभर समता धर्म एनू पालन करवू। समता द्वारा ज मुक्तिनी प्राप्ति थाय छे, अने समता राखवा माटेना चार उपायों पहला अधिकार में बताव्या छे। पहलो उपाय आपणे विचारी गया कि जीव तरफ मैत्री प्रमोद करुणा ने मध्यस्थ भाव, अने पुद्गल तरफ अनित्य आदि भावो, ए भाववाथी मन ने एना द्वारा भावित करवाथी आ रीते समता गुण आत्मसात थई शके। बीजा नंबरनी अंदर इंद्रियोना विषयों परनी समता, ए बीजा नंबरनो उपाय छे। पांच इंद्रियो छे अने दरेक इंद्रिय एक इंद्रियनी परवस्ताथी पण जीव पोताना प्राणने गुमावे छे। स्पर्शनेन्द्रियनी परवस्ताथी हाथणी पोताना प्राणने एटले हाथी पोताना प्राणने गुमावे छे, कारण के हाथीने स्पर्शनु सुख बहु ज प्रिय होय, एटले जेने हाथी दांत वगैरे काढ़वा छे एवा लोको हाथणी सामे मूकी दे अने वच्चे मोटो खाड़ो होय। हाथी जेवो हाथणी ने भेटवा माटे जाए त्यां वच्चे खाड़ा में पड़ी जाए अने ए खाड़ा में केटलीक वखत मृत्यु पण थई जाए अने केटलीक वखत आवी अकड़ामण अने ए पण थाय। एटले स्पर्शनेन्द्रियना कारणे हाथी पोताना प्राणने गुमावे। रसनेन्द्रियना कारणे माछली पोताना प्राणने गुमावे, कारण के माछली लोट बहु प्रिय होय। माछीमार पोतानी जाड़मा लोट मूकेलो होय अने माछलाओ लोट खावा माटे आवे एटले तरत ज जाड़ने बंद करी दे, बधा ज माछलाओ फसाई जाए अने मृत्युने शरण थई जाए। ग्राणेन्द्रियना कारणे भ्रमर पोताना प्राणने गुमावे, कारण के ने सुगंध बहु ज प्रिय होय एटले जे सूर्य विकासी कमळो होय एनी अंदर बेसीने सुगंध लीधा करे, परंतु एमा ने एमा क्या सूर्यास्त थई जाए ए खबर पण न पड़े, पण ए सूर्य विकासी कमळ सांज पड़ता ज ए बंद थई जाए अने एमा ए बिचारो गूंगड़ाईने मरी जाए। चक्षुरिंद्रिय एनी परवस्ताना कारणे पतंगियों पोताना प्राणने गुमावे, कारण के दीवो बढ़तो होय अने ए दीवानो कलर एने बहु गमे एटले ए तरफ आकर्षाय, पण ए बिचारू त्यां जाए एटले बड़ीने भस्म थई जाए। एटले ए इंद्रिय चक्षुरिंद्रिय एनी परवस्ताना कारणे पतंगियों पोताना प्राणने गुमावे, अने कर्णेन्द्रिय श्रोत्रेन्द्रिय कान एनी परवस्ताना कारणे हरण पोताना प्राणने गुमावे, कारण के हरण ने संगीत बहु ज प्रिय होय एटले जेने पण एनो शिकार करवो होय ए शिकार करनार हरणनो शिकार करे एटले पहला संगीत छेड़े अने संगीत बंद करीने अमुक हरणियाओ ऊभा होय ए हरणीनो शिकार करी ले अने ए रीते हरणी ए पोताना प्राणने गुमावे। आ रीते एक एक इंद्रियनी परवस्ताथी पण जीवो पोताना प्राणोने गुमावे। तो आपणे पांचे इंद्रियोथी परवश होईए तो आपणुं शुं थाय? दरेक इंद्रियो एना अनुकूल विषयों मळता आपणे राजी थई जईए, प्रतिकूल विषयों मळता आपणे खेद पामी जईए, तो एना कारणे जे कर्मबंध थाय एनी सजा जीवने विशेषपणे भोगवानी आवे। एटले बीजा नंबरनी अंदर समता प्राप्त करवानो उपाय ए छे के पांचे इंद्रियोना अनुकूल विषय मळे के प्रतिकूल विषय मळे। अनुकूल विषयमां राजी नहीं थवानुं, प्रतिकूल विषयमां उद्वेग नहीं करवानो, तो समता रही शके। त्रीजा नंबरमां वस्तु स्वरूपनी विचारणा करवी। वस्तु स्वरूपनी विचारणा, आपणे जे जेना संसर्गमां आवीए छीए જીવ સિવાય બાકીના બધા જ પૂતગલો જ છે. અને પૂતગલ એનો સ્વભાવ જ વિચિત્ર છે. પૂતગલ એટલે પૂરણ ગલન એ એનો સ્વભાવ છે. વારે વારે સમયે સમયે નવા પૂતગલો આવે, જૂના પૂતગલો એમાંથી છૂટા પડે, અને તો પણ આપણે એના માટે આકર્ષાઈએ છીએ, ખેંચાઈએ છીએ, એની ખરીદી કરીને લાવીએ ત્યારે પણ આનંદ થાય છે. પણ એ આપણું કાંઈ નથી, એ હંમેશા આપણને દગો આપનારી વસ્તુ છે. માટે એની અંદર એના ગુણધર્મને એ રીતે વિચારવાનો કે હું જીવ છું, આત્મા છું, મારો ગુણધર્મ જ્ઞાન દર્શન ચારિત્ર એ ગુણોમાં રમણતા કરવાનો છે. પૂતગલનો ગુણધર્મ વર્ણ ગંધ રસ સ્પર્શ એ એનો ગુણધર્મ છે. પણ આપણે એ વર્ણ ગંધ રસ સ્પર્શમાં આકર્ષાઈ જઈએ છીએ, એના કારણે પણ ઘણો કર્મબંધ થાય છે. જેમ કે બજારમાં ખરીદી કરવા માટે ગયા, મેચિંગ કપડાં લાવીએ, એ મેચિંગ કપડાં આવ્યા એટલે રાગ વધે, અને રાગ વધે એટલે કર્મબંધ વધે. ખાવા પીવામાં પણ મેચિંગ ખાવા પીવાનું રાખતા હોઈએ કે ભાઈ આ મીઠાઈ હોય તો આ ફરસાણ તો જોઈએ જ, આ મીઠાઈ હોય તો આ ફરસાણ જોઈએ, જલેબી હોય તો ફાફડા જોઈએ. એટલે આવી રીતે જે પણ મેચિંગ ખાવાનું આવે ત્યાં પણ રાગ દશા વધે, એટલે કર્મબંધ હંમેશા વધતો ચાલે. એટલે ક્યાંય મેચિંગ આપણે શોધવાનું હોતું જ નથી. અને હકીકતમાં આવું કોઈ પણ મેચિંગ સંસારમાં ખરેખર મેચિંગ જેવું હોતું જ નથી. અદ્ભુત મેચિંગ સેન્ટર કોઈ હોય તો સિદ્ધશિલા, એના જેવું મેચિંગ સેન્ટર આ દુનિયામાં બીજું કોઈ નથી. અહીં તમે મેચિંગ શોધવા દુકાને દુકાને ફરો તો એ પરફેક્ટ મેચિંગ ન મળે. અને એમાં પણ કદાચ તમે 19-20 પણ લઈને આવ્યા પણ ઘરના માણસના સ્વભાવની જોડે જ મેચિંગ ન હોય, ઘરની અંદરની જે વસ્તુઓ હોય એની જોડે મેચિંગ ન હોય, અહીં બધું અનમેચિંગ હોય. સિદ્ધશિલા ઉપર બધું જ મેચિંગ હોય, બધાનો જ્ઞાન ગુણ એક સરખો. અરિહંત હોય કે પછી સામાન્ય કેવલી થઈને મોક્ષે જાય, ગણધર થઈને મોક્ષે જાય, સ્ત્રી મોક્ષે ગઈ હોય, પુરુષ મોક્ષે ગયા હોય કે નપુંસક મોક્ષે ગયા હોય, બધાનું કેવળ જ્ઞાન એક સરખું. કોઈના કેવળ જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત અવ્યાબાદ સુખ, આવા બધા જ ગુણો, બધું જ મેચિંગ એ માત્ર સિદ્ધશિલા ઉપર આપણને પ્રાપ્ત થાય. એટલે ખરેખર જો મેચિંગ જ જોઈતું હોય તો પણ સિદ્ધ બનીએ તો જ આવું મેચિંગ આપણને પ્રાપ્ત થાય. એટલે આ વસ્તુના સ્વરૂપની વિચારણા, જે વસ્તુ જે સ્વરૂપે છે એ વસ્તુને એ જ સ્વરૂપે જોવી, યથાર્થ રૂપે જોવી. આપણે યથાર્થ રૂપે નથી જોતા, આપણે એના વર્ણ ગંધ રસસ્પર્શ જોઈને એની અંદર આકર્ષાઈ જઈએ છીએ, અને આકર્ષાવાના કારણે રાગના કારણે પાછા કર્મથી બંધાઈએ અને આ સંસારમાં રખડપટ્ટી ચાલુ જ રહે. ચોથા નંબરનો ઉપાય સ્વાર્થી બનવું. પણ અહીંયા સ્વાર્થી શબ્દનો અર્થ એ, સ્વ એટલે પોતાનો આત્મા, પોતાના આત્મા માટે સ્વાર્થી બનવાનું. અને આત્મા માટે સ્વાર્થી બનવું એટલે સગા સંબંધીઓ આ બધા જ સ્વાર્થના સગા છે. કારણ કે આ સંસાર એક સમુદ્રની સંસારને ઉપમા આપી છે. સમુદ્રનું પાણી ખારું હોય, તમે પીઓ તેમ તેમ તમારી તરસ વધે. નદીનું તળાવનું એ પાણી પીઓ તો તરસ ઓછી થાય, પણ સમુદ્રનું પાણી જેમ પીવાતું જાય તેમ તરસ વધતી જાય. એમાં સંસારમાં પણ જીવોની તૃષ્ણા હંમેશા વધતી જ ચાલે છે. નક્કી કર્યું હોય કે 100,000 મળી જાય એટલે ઘણા, પણ 90,000 પાસે પહોંચે એટલે ટાર્ગેટ ચેન્જ થઈ જાય, 500,000નો ટાર્ગેટ થઈ જાય, 400,000 થઈ જાય એટલે હજુ પણ ટાર્ગેટ ચેન્જ થાય. તૃષ્ણાનો કોઈ અંત જ નથી, એનો ખાડો ક્યારેય પૂરાતો નથી. ઘણા ખાડા એવા હોય કે જે ક્યારે પૂરાય જ નહીં. આપણા પેટનો ખાડો પણ ક્યારેય ન પૂરાય. તમે ગમે તેટલું અંદર ભર્યા કરો તો પણ બીજા દિવસે સવાર પડે અને એ માગે જ. એટલે જેમ સ્મશાનનો ખાડો ન પૂરાય, પેટનો ખાડો ન પૂરાય, એમાં તૃષ્ણાનો ખાડો કોઈ દિવસે પૂરાતો હોતો જ નથી. એટલે આપણે ત્યાં પરિગ્રહ પરિમાણ નામનું વ્રત સ્વીકારી અને તૃષ્ણા ઉપર આપણે કંટ્રોલ લાવી દેવાનો છે, અને તો જ આધ્યાત્મિક જગતની અંદર આપણે આગળ વધી શકીએ. આપણા સાધુ સાધ્વીજી ભગવંતો પરિગ્રહનો સર્વથા ત્યાગ કરે, આપણે સર્વથા ત્યાગ ન કરી શકીએ. એટલે આપણા માટે પરિગ્રહ પરિમાણ વ્રત સમતા લાવવા માટે આ વ્રત બહુ જ જરૂરી છે. પુણ્યા શ્રાવકને આવો નિયમ હતો તો એનું સામાયિક ભગવાન મહાવીરે પણ વખાણ્યું, અને એટલું જ નહીં, શ્રેણિક મહારાજા જ્યારે પરમાત્મા પાસે ગયા મારે નરકે નથી જવું, તે સમયે ભગવાને કહ્યું તારે નરકે ન જવું હોય તો પુણ્યા શ્રાવકનું સામાયિક લઈ આવો. પણ એવું સામાયિક કોઈને આપી શકાતું નથી, હંમેશા પોતે જ પુરુષાર્થ કરીને આવા પ્રકારનો સમતા ભાવ તે કેળવવાનો હોય છે. સામાન્ય રીતે એમ કહેવાય કે તમે એક સામાયિક કરો એટલે 92,59,25,925, શોર્ટમાં યાદ રાખવું હોય તો 925 925 925 નવ આંકડા, એટલા પલ્લ્યોપમનું દેવનું આયુષ્ય બંધાય માત્ર એક જ સામાયિક. આવું સમતા ભાવપૂર્વકનું જો આપણું થાય તો આટલા પલ્લ્યોપમ એ બહુ મોટો આંકડો છે. પલ્ય એટલે ખાડો, એક યોજન ઊંડો લાંબો પોળો એવો ખાડો, અને એ ખાડામાં યુગલિક મનુષ્યના વાળ ઠાંસી ઠાંસીને ભરેલા હોય, ઉપરથી ચક્રવર્તીનું આખું સૈન્ય ચાલ્યું જાય, એક પણ વાળ દબાય નહીં એટલો ઠાંસી ઠાંસીને એ ખાડો ભરવાનો, અને 100-100 વર્ષે એક એક વાળ કાઢવાનો. 100-100 વર્ષે એક એક વાળ કાઢતાં જ્યારે ખાડો ખાલી થાય ત્યારે એક પલ્લ્યોપમ થાય. અને બોલો, એક જ સામાયિક કરો અને 92,59,25,925 આટલા પલ્લ્યોપમનું દેવનું આયુષ્ય બંધાય. તમે એક પૌષધ કરો એટલે એને 30 કરો એટલું દેવનું આયુષ્ય બંધાય. 30 જે 92,59,00,000 આપણે આંકડો બોલ્યા, એને 30 ગણો કરીએ એટલું એક પૌષધ કરવાથી આત્માને લાભ થાય. પણ આવો લાભ ક્યારે થાય? આ સામાયિક પૌષધ કરવા દ્વારા સમતા ગુણને જો આપણે પ્રાપ્ત કર્યો હોય તો જ આવો લાભ થાય. અને સમતા ગુણ એની પ્રધાનતા એ રીતે પણ આપણે સમજી શકીએ કે દેવ અને ગુરુ બંનેને જ્યારે નમસ્કાર કરવા જઈએ ત્યારે બોલીએ ઈચ્છામિ ક્ષમા શ્રમણો વંદિયું. હે ક્ષમા શ્રમણ, ત્યાં ક્ષમા ધર્મને જ આગળ કર્યો. ભગવાનમાં અનંત ગુણો છે પણ અનંત ગુણમાં બીજા કોઈ ગુણને યાદ ન કર્યો, ક્ષમા ગુણને યાદ કર્યો, સમતા ગુણને યાદ કર્યો. એટલે સમતા એ બહુ મહત્ત્વનો ગુણ છે, અને એ ગુણને પ્રાપ્ત કરવા માટે સ્વાર્થી બનવું પડે તો સ્વાર્થી પણ બનવું, પણ એ સ્વાર્થી એટલે પોતાના આત્માનો સ્વાર્થ. ભૌતિક સ્વાર્થની અહીં વાત નથી, પણ પોતાના આત્માનું હિત થાય બસ એ જ રીતે સતત પ્રવૃત્તિ કર્યા કરવી, બીજા લોકોની બહુ ચિંતા નહીં કરવી. હંમેશા આપણા આત્માની ચિંતા આપણને વધારે રહેવી જોઈએ. પણ આશ્ચર્ય એ છે કે શરીરની જેટલી ચિંતા કરીએ છીએ એનાથી 1000મા ભાગનીએ આત્માની ચિંતા આપણે કોઈ કરતા નથી. શરીર વિનાશી છે, આત્મા અવિનાશી છે, ચિંતા આત્માની હોવી જોઈએ. એના બદલે જે નાશ પામવાનું છે એના માટેની આપણે કેટલી ચિંતા કરીએ છીએ. શરીરને સારું રાખવા માટે થઈ, અને તમે જીમમાં જાઓ કે યોગા કરો, આ બધી શરીરની ચિંતા છે. પણ એ શરીરની ચિંતા ચોક્કસ કરાય પણ એના દ્વારા આત્માની પણ ચિંતા એટલી જ હોવી જોઈએ કે આ શરીર જો વધારે સારું રહે તો હું આરાધના વધારે સારી રીતે કરી શકું. એ ભાવથી જો શરીરની ચિંતા કરાય તો વાંધો નથી, પણ ધર્મનું લક્ષ્ય ન હોય અને માત્ર શરીરને જ સારું રાખવાનું લક્ષ્ય હોય તો આધ્યાત્મિક દૃષ્ટિએ આત્માને એવો કોઈ લાભ થતો નથી. એટલે સ્વાર્થી બનવાનું, પણ પોતાના આત્માને લાભ થાય તે રીતે આપણે બધાએ સ્વાર્થી બનવાનું છે. એટલે આ દેશમાં પણ આ બધા જ કલ્યાણ મિત્રો, એ કલ્યાણ મિત્રો દ્વારા આપણે આપણો સ્વાર્થ સાધવાનો છે. કલ્યાણ મિત્રોનો સંપર્ક થાય એટલે વધારે ને વધારે ધર્મની આરાધના થાય, આરાધનામાં ઉત્સાહ વધે. ઉત્સાહ ન હોય તો પણ દોષનું કારણ બને. ગુરુવંદનનો સૌથી પહેલો દોષ એ છે અનાદર દોષ. ઉત્સાહમાં આવ્યા વગર ગુરુ મહારાજને વંદન કરે, કરવું પડે માટે કરે, પણ ઉત્સાહમાં ના આવે. ગુરુના ગુણ એ જાણતો ન હોય એટલે ઉત્સાહ ના આવે. એટલે અહીં પણ દેવ ગુરુ ધર્મ એની આરાધના કરવામાં ઉત્સાહ વધવો જોઈએ. ઉત્સાહ વધે તો સમતા ગુણ આત્મસાત થાય. આરાધનામાં ઉત્સાહ ન વધે તો સમતા ગુણ તે આત્મસાત ન થાય. એટલે પહેલા અધિકારની અંદર આ ચાર બાબતો મુખ્યપણે બતાવી કે મૈત્રીયાદી ભાવોથી ભાવિત બનવું, ઇન્દ્રિયોના વિષયોમાં રાગ કે દ્વેષ ન કરવા, વસ્તુ સ્વરૂપની વિચારણા કરવી અને સ્વાર્થી બનવું. સમતા ગુણને સિદ્ધ કરવા માટે બીજા પણ 15 અધિકારો. બીજો અધિકાર સ્ત્રી મમત્વ મોચન અધિકાર, એટલે સ્ત્રી તરફના મમત્વને દૂર કરવું, સ્ત્રી માટે પુરુષ તરફના મમત્વને દૂર કરવું. કારણ કે વિજાતીય એનો એક સ્મરણ પણ વધારે એ કર્મને બંધાવે છે. વિજાતીયનું સ્મરણ, એટલે આપણે ત્યાં કહ્યું કે ભાઈ એનું સ્મરણ પણ કરવા યોગ્ય નથી. કોઈ કદાચ મોટી ઉંમરે ચારિત્ર ગ્રહણ કરે, પરંતુ અમુક વર્ષો સુધી સંસારમાં રહ્યા હોય અને વિષયો ભોગવ્યા હોય તો એ વિષયોના ભોગવટાને ત્યાં યાદ પણ કરવાનો નથી. કારણ કે એટલો સુંવાળો છે કે યાદ કરતાં પણ પાછા એવા પ્રકારના ભાવો અંદર ક્રિએટ થઈ જાય તો આત્મા માટે મોટા નુકસાનનું કારણ બની જાય. એક વખત પણ સ્ત્રી સાથેનો સંભોગ કરવાથી 900,000 ગર્ભ જ મનુષ્યો, અસંખ્ય બેન્દ્રિય જીવો અને અસંખ્ય સમૂર્છિમ મનુષ્યો, આટલા બધા જીવોની વિરાધના માત્ર એક જ વખતમાં થાય છે. અને સામાન્ય રીતે એ શરીર એ પણ એક આકર્ષણનું કારણ બને છે. સ્ત્રીનું શરીર એટલે કહેવું હોય તો એમ કહી શકાય કે વિષ્ટા ભરેલી સોનાની પેટી. સોનાની પેટી બહારથી સરસ લાગે પણ અંદર વિષ્ટા ભરેલી હોય, એમ સ્ત્રીનું શરીર હોય કે પુરુષનું શરીર હોય, અંદર સાતે ધાતુઓ અતિશય ગંદકીથી ભરેલું એવું આપણું આ શરીર છે. બહારથી રૂડું રૂપાળું દેખાતું હોય, જેનો વર્ણ નામકર્મ એ ઉચ્ચ પ્રકારનો હોય, એનું કદાચ રૂપ પણ અદ્ભુત હોય. આ દુનિયામાં સૌથી વધારે અદ્ભુત રૂપ જો કોઈનું હોય તો તીર્થંકર પરમાત્માનું છે. એના જેવું શ્રેષ્ઠ રૂપ કોઈનું પણ હોતું નથી. પણ આવું અદ્ભુત રૂપ પણ જ્યારે એમનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે એનો પણ અગ્નિ સંસ્કાર જ કરવાનો આવે. એ ગમે તેટલું સુંદર રૂપવાન શરીર હોય એને પણ છોડી દેવાનું જ છે. તો આ રૂપ એ પણ કર્મનો ખેલ છે, પુદ્ગલનો ખેલ છે. એટલે હંમેશા વિચારવાનું, કબહી ક કાજી, કબહી ક પાજી, કબહી ક હુઆ અપભ્રાજી, કબહી ક જગમે કીર્તિ ગાજી, સબ પુદ્ગલ કી બાજી. જે પણ સારું દેખાય છે બધું પુદ્ગલ જ છે. કોઈ પ્રશંસા કરે છે તોય પુદ્ગલ છે, નિંદા કરે છે તોય પુદ્ગલ છે. પ્રશંસા કરે છે એ યશ નામ કર્મના પુદ્ગલ છે, અને કોઈ નિંદા કરે છે તો અપયશ નામ કર્મના પુદ્ગલ છે. બંનેને પૂતગલના રૂપે જ જોવાનું છે. આપણે પૂતગલના રૂપે જોવાના બદલે કોઈ પ્રશંસા કરે એટલે રાજી થઈ જઈએ, નિંદા કરે એટલે દુઃખી થઈ જઈએ, તો સમતા ગુણ આત્મસાત ન થાય. સમતાને આત્મસાત કરવા માટે આ બધું પૂતગલ જ છે, પૂતગલ નાશવંત છે, અને આ બધા પૂતગલો પણ કર્મજનિત છે. જે પણ છે, જેટલા પણ આપણને સારું ઘર મળ્યું હોય, સારો પૈસો પણ મળ્યો, આ બધાનું કારણ તમારું સારું કર્મ છે. એ સારા કર્મે ઉછીનું આપેલું છે, આ પરમેનન્ટ ટકવાનું નથી. જે પણ આપણી પાસે છે એ બધું જ કર્મ સત્તાએ અમુક સમય માટે ઉછીનું આપેલું છે. તો જે વસ્તુ ઉછીની લીધેલી હોય એને તો કેટલી સાચવીને રાખીએ, અને એ સાચવીને કરતાં પણ એનો સદુપયોગ કરીએ. એટલે ઉછીની લીધેલી બધી જ વસ્તુનો સદુપયોગ કરવાનો છે. ગમે ત્યારે જ્યારે સમય પૂરો થશે તે સમયે આપણી પાસેથી ચાલ્યું જશે, આપણી હાજરીમાંય ચાલ્યું જાય. આવું પણ બને, એવું નથી કે મૃત્યુ થાય ત્યારે જ જાય, એના પહેલાં પણ હાથમાંથી બધું છીનવાઈ જાય. જો કર્મ સત્તા એ રીતે આપણે અશુભ કર્મનો તીવ્ર ઉદય થાય તો આ પણ બની શકે. એટલે શાસ્ત્રની અંદર આ અધ્યાત્મ કલ્પદ્રુમની અંદર સ્ત્રીને પથ્થરની શિલાની ઉપમા આપી કે માણસ જ્યારે સમુદ્રની અંદર ડૂબતો હોય એવા ટાઈમે જો લાકડું કે એવી હલકી વસ્તુ આવે તો એના સહારે તરી જાય, કોઈ કિનારે પહોંચી જાય, પણ લોખંડની શિલા હોય, પથ્થરની મોટી શિલા હોય તો એ તો ભારે છે, એ ડૂબાડી દે. એમ સ્ત્રી પણ મોટા ભાગે સંસારમાં ડૂબાડે. બે દ્રષ્ટિથી જોવાનું છે, બધી સ્ત્રીઓ માટેની આ વાત નથી, પણ આખી સ્ત્રી જાત મોટા ભાગે એનામાં અમુક દોષો સહજ હોય છે. જૂઠું બોલવાનું, માયા પ્રપંચ, આ બધું સાહજિક રીતે એના જીવનમાં દોષો હોય જ છે. એટલે એમાંથી એને બહાર નીકળવાનું બહુ મુશ્કેલ બને. એટલે કદાચ અહીંથી તિર્યંચમાં પણ જવાનું હોય તો તિર્યંચમાં એ સ્ત્રી તરીકે જાય, દેવ તરીકે જવાનું હોય તો એ દેવી તરીકે ઉત્પન્ન થાય, પણ આ સ્ત્રી યોનિ છોડવી એ બહુ જ મુશ્કેલ છે. એની જ છૂટે કે જેના જીવનમાં સરળતા આવે. જ્યાં સુધી માયા હોય, કપટ હોય, ત્યાં સુધી આ સ્ત્રીપણું તે દૂર ન થાય. એટલે જ્યારે કપટ છૂટી જાય ત્યાર પછી જ આ સ્ત્રીપણું દૂર થાય. એટલે મોટો દોષ સ્ત્રીનો આ પ્રકારનો છે. એમ તો તીર્થંકરને જન્મ આપનાર પણ સ્ત્રી જ છે, એટલે એ દૃષ્ટિએ સ્ત્રીને આપણે શ્રેષ્ઠ પણ ગણીએ. અને બીજી રીતે પણ અમુક સ્ત્રીઓ સામાન્ય રીતે પુરુષને ધર્મ માર્ગે પણ જોડતી હોય છે, અને જે ધર્મ માર્ગે જોડે એ સ્ત્રીઓ એ પોતે પણ સંસાર સમુદ્રથી તરે અને પરિવારને પણ સંસાર સમુદ્રથી તારે. પણ આવું બહુ ભાગ્યે જ બનતું હોય છે. આપણને બધાને પરમાત્માનું શાસન મળ્યું છે એટલે સ્વાભાવિક રીતે જ કદાચ કોઈ જૈન ન હોય તોય આ સ્ત્રીઓ જૈન બનાવી દે, તો એ એમની એક આવડત છે અને એના કારણે એ લાભકારી પણ છે. પણ મોટા ભાગે એમ કહેવાય કે સ્ત્રી એટલે જીવને નરક ગતિની અંદર ખેંચીને લઈ જનાર એ સ્ત્રી છે. કારણ કે મોહ આઠ કર્મની અંદર મોહનીય કર્મ એ રાજા છે. ઉપમિતિ ભવ પ્રપંચ કથાની અંદર સિદ્ધર્ષિ ગણીએ મોહનીય કર્મને રાજાની ઉપમા આપી છે, અને બાકી તો બધા સૈનિકોને એ છે. રાજા ઢીલો પડે તો બાકીના બધા ઢીલા પડી જાય, પણ આ રાજાને ઢીલો પાડવો એ જ ઘણો કઠિન છે. એટલે સામાન્ય રીતે સ્ત્રીનું રૂપ લાવણ્ય જોતાની સાથે જ મનની અંદર વિકૃતિના ભાવો એ જાગૃત થઈ જતા હોય. અને બીજી દ્રષ્ટિએ જોવા જઈએ તો સ્ત્રીની સાથેનો સંભોગ કે સ્ત્રી માટે પુરુષની સાથેનો સંભોગ એક સ્પર્શેન્દ્રિયનું સુખ છે. અને સ્પર્શેન્દ્રિયનું સુખ જીવને સૌથી વધારે પ્રિય છે. એ પ્રિય હોવાનું કારણ એ છે કે આ અનાદિકાળથી આપણે આ સંસારમાં છીએ, પણ એક પણ ભાવ આપણને એવો નથી મળ્યો કે આપણને સ્પર્શેન્દ્રિય ન મળી હોય. ગમે ત્યાં ગયા સ્પર્શેન્દ્રિય તો મળી જ છે. નિગોદના ભાવમાં ગયા તોય સ્પર્શેન્દ્રિય મળી, બે ત્રણ ચાર કે પાંચ ઇન્દ્રિયવાળા થયા તો પણ સ્પર્શેન્દ્રિય મળી. આપણો આ જ દિવસ સુધી એક પણ ભાવ સ્પર્શેન્દ્રિય વિનાનો હતો નહીં. જ્યાં સુધી મોક્ષે નહીં જઈએ ત્યાં સુધી આ સ્પર્શેન્દ્રિય આપણને બધાને મળ્યા જ કરવાની છે. એટલે જ સ્પર્શનું સુખ વધારે ગમે છે. અને બીજું કારણ, અત્યારે આપણે મનુષ્ય તરીકે હોઈએ કે બીજા કોઈ પણ સ્વરૂપે હોઈએ, તો એ સ્વરૂપમાં પણ આખું શરીર એ સ્પર્શેન્દ્રિયથી યુક્ત હોય છે. બાકીની ઇન્દ્રિયો નિયત સ્થાને હોય, કાન આંખ નાક જીભ, પણ ત્યાં પણ સ્પર્શેન્દ્રિય તો છે જ. એટલે સ્પર્શેન્દ્રિય સર્વત્ર વ્યાપ્ત હોવાના કારણે સ્પર્શનું સુખ જીવને સૌથી વધારે ગમે છે. અને એ સ્પર્શનું સુખ આનંદપૂર્વક જ્યારે ભોગવાય છે ત્યારે ચિકાશવાળા કર્મો આત્મા બાંધે છે. બધી બાબતમાં જીવનો મોક્ષ થાય. માછીમારને માછલા મારતા મારતા એ મોક્ષ થયાના દ્રષ્ટાંતો આપણે ત્યાં મળે છે. દરેક જાતના, એકમાત્ર આ એક સ્ત્રીની સાથેનો સંભોગ, લગ્નની ચોરીમાં ફેરા ફરતા ફરતા કેવળ જ્ઞાન થયાના દૃષ્ટાંતો છે, પણ સ્ત્રીની સાથેનું વિષય સેવન કરતા કરતા આજ દિવસ સુધી એક પણ આત્મા મોક્ષે ગયો નથી, જતો નથી કે જવાનો નથી. કારણ કે ક્રિયા જ રાગની ક્રિયા છે. ભલે માત્ર બે મિનિટ ત્રણ મિનિટની ક્રિયા હોય, પણ એમાં અત્યંત રાગ પુષ્ટ થાય છે અને એના કારણે આત્મા જે કર્મો ઉપાર્જન કરે તે તીવ્ર કર્મો ઉપાર્જન કરે છે. અને આવા નિકાચિત કર્મો જ્યારે પણ ઉદયમાં આવે છે ત્યારે ચારિત્રથી પણ આત્માને ભ્રષ્ટ કરી નાખે એવી સ્થિતિ પણ થાય છે. નંદીસેન મુનિ ચારિત્રથી ભ્રષ્ટ થયા, એનું કારણ પોતાના નિકાચિત કર્મનો ઉદય આવ્યો એના કારણે એ થયા. જ્યારે પણ ગોચરી વોરવા જતાં ઘર ભૂલ્યા, શ્રાવકના ઘરના બદલે ગણિકાના ઘરે પહોંચી ગયા અને બોલ્યા ધર્મ લાભ, ગણિકા કે ભાઈ ધર્મ લાભ નહીં, અહીં તો અર્થ લાભ જોઈએ. કર્મનો ઉદય તો આવી જ ગયો હતો. ભગવાને કહ્યું પણ હતું કે ભાઈ તારું ભોગાવલી કર્મ બાકી છે, પણ એને તો પણ ચારિત્ર ગ્રહણ કર્યું. પણ ચારિત્ર ગ્રહણ કર્યા પછી ઉત્તમ સાધના કરવાના કારણે અનેક પ્રકારની લબ્ધિઓ પણ એને પ્રાપ્ત થઈ. ગણિકા જેવી બોલી કે અર્થ લાભ જોઈએ, એટલે પોતાની પાસે લબ્ધિ હતી અને સોનૈયાની વૃષ્ટિ કરી, એટલે પછી ગણિકા જવા જ ન દે. એટલે એ રીતે ત્યાં 12 વર્ષ સુધી એ ત્યાં રહ્યા. પણ ત્યાં રહેવાનું કારણ શું? સ્ત્રી, નિકાચિત કર્મનો ઉદય આવી ગયો. આર્દ્રકુમાર જેવા, આર્દ્રકુમાર પણ જ્યારે દીક્ષા માટે વાત કરે છે ત્યારે દીકરાએ ઓલા 12 તાંતણા સૂતરના ત્યાં કને બાંધી દીધા. એ 12 તાંતણાને પણ તોડી શક્યા નહીં અને એ જ્યાં સુધી ન તૂટે ત્યાં સુધી ચારિત્ર ન લેવાય, અને એને તોડતા 12 વર્ષ લાગ્યા. 12 વર્ષ પછી એણે ચારિત્ર ગ્રહણ કર્યું. કારણ કે જે નિકાચિત કર્મ હોય, આજકાલ જે પણ સાધુઓનું પતન થાય છે એ પતન થવાનું એક કારણ આવું નિકાચિત કર્મ છે. આ સ્પર્શનું સુખ એટલા જ માટે આપણે ત્યાં 5 મહાવ્રતોમાં 4 મહાવ્રતોમાં ઘણી છૂટછાટ આપી છે, પણ 4થા મહાવ્રતમાં 1, 2, 3 અને 5 એમાં ઘણી છૂટછાટ છે, પણ 4થા મહાવ્રતમાં કોઈ જગ્યાએ છૂટછાટ તો નથી. પણ એને વધારે સારી રીતે પાડવા માટે 9 વાળ પાડવાનું એમને કહ્યું છે, અને તો જ એ વિશુદ્ધ રીતે પાડી શકાય. એટલે જિન મંદિરમાં પણ ભાઈ અને બેન બંને સાથે મળીને ભગવાનની પૂજા ન કરી શકે. જે પણ બહેનો કરતા હોય તો બહેનો જ કરે, પુરુષો કરતા હોય તો પુરુષો જ કરે. આજકાલ શાંતિ સ્નાત્ર વગેરેની અંદર પણ કે શાંતિ કળશ વગેરેમાં પણ એ પતિ પત્ની વગેરે બેસતા હોય છે, પણ એ વિધિ નથી. બે પુરુષો બેસે કે બે બહેનો બેસે, કોઈ જગ્યાએ સજોડું હોય જ નહીં. આપણા બધા પૂજનોમાં પણ વિધિકારો સજોડાને શોધી લાવ્યા, પણ સજોડું હોય જ નહીં. કારણ કે બધે બ્રહ્મચર્યની નવવાળનું વિશુદ્ધ પાલન કરવાનું છે, એટલે વિશુદ્ધ પાલન તે રીતે થઈ શકે જ નહીં. એટલા માટે કાં તો બે પુરુષો બેસે કે બે સ્ત્રીઓ બેસે, એ રીતે કરીને એ વિધિ આપણે સાચવવાની હોય છે જિન મંદિરની અંદર. કારણ કે પરમાત્માની સમક્ષ જો વિકૃતિનો ભાવ આવી જાય તો મોટા દોષનું કારણ બની જાય. અને આ બાબત જ એવી છે, આમાં આકર્ષણ એ જીવનું એવા પ્રકારનું હોય છે. એ આકર્ષણ માટે એક સુનંદા અને રૂપસેનની વાત આવે છે. એ સુનંદા અને રૂપસેન, સુનંદા આમ તો નક્કી કરેલું મારે મેરેજ નથી કરવા, પણ ઓલો રૂપસેન પાનની દુકાને પાન ખાવા માટે ગયો. સુનંદાની નજર એ રૂપસેન પર પડી અને મોહિત થઈ ગઈ. નામ જ રૂપસેન, એટલે રૂપ પણ અદ્ભુત હતું, એટલે એને જોઈને સુનંદા મોહિત થઈ. દાસીઓને મોકલાવી કે જાઓ એને બોલાવી લાવો. એને બોલાવવા માટે ગયા. એને કહ્યું ભાઈ અત્યારે યોગ્ય સમય નથી, જ્યારે પણ નગરજનો બધા બહાર જશે તે સમયે આપણે મળીશું. અને એવો સમય હતો કે ઉજાણીના દિવસો આવે એટલે આખું નગર ગામની બહાર બધા સાથે મળીને ઉજાણી કરતા હોય. એવો એક દિવસ આવ્યો ત્યારે બંનેએ નક્કી કર્યું કે આપણે નગર બહાર જઈશું નહીં પણ ગામમાં જ રહીશું. અને તે વખતે ત્રીજી એક વ્યક્તિને પણ વિચાર આવ્યો કે આજે મારે ગામ બહાર જવું નથી, કારણ કે ચોર હતો. એટલે એને એમ કે લોકો બધા ગામ બહાર જશે તો ચોરી સારી રીતે કરી શકાશે, એટલે એ પણ ગયો નહીં. બન્યું એવું રૂપસેન નક્કી કરેલા સમય પ્રમાણે સુનંદાને મળવા માટે ચાલ્યો. અડધે રસ્તે પણ પહોંચ્યો નહીં હોય અને વરસાદ વાવાઝોડા સાથે આવ્યો. દિવાલ પાસે ઊભો રહી ગયો, પણ કમનસીબે એ દિવાલ એના ઉપર પડી અને એનું મૃત્યુ થયું. મરીને રૂપસેન એ જ સુનંદાના પેટમાં બાળક તરીકે ઉત્પન્ન થયો. અહીં એ વખતે સુનંદાને ગર્ભ કેવી રીતે રહ્યો, તો પેલો ચોર ચોરી કરવા માટે નીકળ્યો અને એને જોયું કે આ તો સુનંદાની હવેલી અને એમાંય નિસરણી મૂકેલી છે, એટલે ચોરી કરવાનું સહેલું થઈ જશે. સુનંદાએ નિસરણી એટલા માટે મૂકી હતી રૂપસેન આવશે એટલે ચૂપચાપ અહીં આવશે અને અમે વિષય સેવન કરીશું, એ ભાવથી નિસરણી મૂકેલી. અને સુનંદા સમજી કે રૂપસેન આવ્યો એમ સમજીને એની જોડે વિષય સેવન કર્યું અને એના જ પેટમાં બાળક તરીકે આ રૂપસેનનો જીવ આવ્યો. હવે સગાઈ તો થઈ નથી, લગ્ન પણ થયા નથી. હવે થોડોક સમય ગયો અને ખબર પડી, એટલે હવે ગર્ભપાત એબોર્શન કરાવ્યું. અને એબોર્શન કરાવ્યું તો જે રૂપસેનનો જીવ હતો એ સાપ તરીકે આવ્યો. અને સાપ તરીકે આવીને સુનંદાને જોઈને ડોલ્યા જ કરે. સુનંદા ગભરાઈ ગઈ, એને મરાવી દીધો. કાગડો થયો, એના ઉપર ચરક્યા કરે સુનંદા ઉપર, એટલે કાગડાને પણ એ રીતે દૂર કરી દીધો. એમ કરતાં કરતાં એનો સાતમો ભાવ જે આ રૂપસેનનો આવ્યો એ સાતમા ભાવમાં હરણ તરીકે આવ્યો. બાકીના ભાવો બધા તિર્યંજ ગતિના જ છે, એ આવા જ બધા ભાવો થયા, પણ સાતમા ભાવમાં એ હરણ તરીકે આવ્યો. ત્યારે સુનંદાના મેરેજ થઈ ગયેલા. સુનંદાના પતિ શિકારનો શોખીન હતો, શિકાર કરવા માટે નીકળ્યા તો ઓલું હરણિયું, એ જ મુગ્ધ હરણિયું ઊભું રહ્યું. આ સુનંદાને જોઈને ટગર ટગર એની સામે જોયા કરે છે. સંગીત બંધ થઈ ગયું તોય પેલું હરણિયું ત્યાંથી ખસ્યું નહીં અને સરર કરતું બાણ એને જ વાગ્યું અને એનું માંસ સુનંદાએ પણ ખાધું. વિચાર કરો કે એક સમય એવો હતો કે મારે આની જોડે વિષય સેવન કરવું છે અને એ જીવ એના કારણે હજુ એકે વખત મળ્યા નથી. ખાલી આ વિચાર મોહ દશા એનું પાપ છે, અને એ પાપથી આ સાતમો ભવ આનો હરણનો થઈ ગયો. હરણ મરીને હાથી તરીકે ગયો, અને અહીં આ સુનંદા એને પાછળથી પશ્ચાતાપ થયો, દીક્ષા લીધી, અને દીક્ષા લીધા પછી એને અવધિ જ્ઞાન થયું. અવધિ જ્ઞાનથી જાણ્યું જે નગરની અંદર પોતે ગઈ એ જ નગરની અંદર આ હાથી ગાંડો થયેલો, લોકો બધા નાશ ભાગ કરતા હતા ત્યાં સુનંદા સાધ્વીએ આવીને હાથ ઊંચો કર્યો એટલે તરત જ હાથી થંભી ગયો. કારણ કે પૂર્વજન્મના જે સ્નેહનો સંસ્કાર હતો એ સંસ્કારના કારણે એ થંભી ગયો, અને ત્યાં સુનંદાએ જોયું કે આ જીવ મારા કારણે એનો આઠમો ભવ થઈ રહ્યો છે, અને તે વખતે એને પ્રતિબોધ પમાડ્યો. કહેવાનો આશય એ છે કે આ મોહ દશા એ શું કામ કરે છે. હજુ સંયોગ પણ નથી થયો, માત્ર માનસિક રીતે જે વિચારણાઓ ચાલે છે એ માનસિક વિચારણાઓથી પણ આવા પાપ કર્મો બંધાતા હોય, એ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, બંને તરફનું ક્યાંય મમત્વ તે રાખવા જેવું નથી. પરંતુ વેદ મોહનિયા નામનું કર્મ એ જીવની પાસે આવા ચેન ચાળા એ બધું કરાવ્યા કરતું હોય છે, એટલે એને દૂર કરવું એ અઘરું છે. અને એને દૂર કોણે કર્યું? સ્થૂલીભદ્રજી, કે જેને કાજળની કોટડીમાં રહ્યા અને તોય કાજળનો ડાઘ લાગ્યો નહીં. કોસાને ત્યાં ચાતુર્માસ કર્યું, અને એ ચાતુર્માસ દરમિયાન ચિત્રશાળામાં રહ્યા, રોજ સડરસ ભોજન, અને તેમ છતાંય એક રૂંવાડું ઊભું ન થયું, એક રૂંવાડે વિકાર ન થયો. અને એટલે જ જ્યારે ચાતુર્માસ કરીને આવ્યા ત્યારે એમના ગુરુએ એમને દુષ્કર દુષ્કર કારક કહ્યા, અને સિંહ ગુફાવાસી મુનિને ખાલી દુષ્કર કહ્યું. એટલે એને લાગ્યું કે આ મંત્રી પુત્ર છે એટલા માટે વધારે માન આપે છે. તો પછી પોતે ગયા એટલે ખબર પડી કે આ એમને તો બહુ મોટું પરાક્રમ કર્યું. આપણે ત્યાં તીર્થંકર પરમાત્માના નામો પણ માત્ર 3-24 સુધી આપણે યાદ રાખીએ છીએ. આ સ્થૂલીભદ્રજીનું નામ 84-24 સુધી યાદ રાખવાના છીએ. 84-24 એટલે કેટલો કાળ થયો? 840 કરોડ સાગરોપમ. આટલા સમય સુધી લોકો સ્થૂલીભદ્રજીને યાદ કરશે. કારણ શું? મહાપુરુષો પણ બહુ જ સજાગ હોય. રાધનપુરની અંદર કનકસુરી મહારાજ સાધ્વીજી ભગવંતોને જોગની ક્રિયા કરાવતા હતા, અને એ સમયે એક ભાઈ આવ્યા, સાહેબ હું કચ્છ તરફ જાઉં છું, આપને કંઈ કામ હોય તો. સાહેબે કહ્યું બેસ, એને બેસાડ્યો, અને સાધ્વીજી ભગવંતની ક્રિયા પૂર્ણ થઈ એટલે પેલા ભાઈ ગયા સાહેબ પાસે. સાહેબ હવે કંઈ કામકાજ શું હતું જણાવો, તારું કામ પૂરું થઈ ગયું. કારણ કે આ બધા સાધ્વીઓની વચ્ચે પુરુષ હું એકલો જ હતો, આ તો ચાલે જ નહીં, કોઈને કોઈ તો જોઈએ જ, એના વગર ના ચાલે. એટલે મોટું પ્રાયશ્ચિત આવે. પ્રેમસુરી મહારાજ પણ એક વખતે, એ પ્રેમસુરી મહારાજ રોજ એકાસના કરતા, માત્ર 2 જ દ્રવ્યથી એકાસના, ત્રીજું દ્રવ્ય નહીં વાપરવાનું, અને 7 મિનિટથી વધારે નહીં કરવાનું. 7 મિનિટમાં એમનું એકાસનું થઈ જાય એટલે માંડલીની અંદરથી વાપરીને બહાર નીકળ્યા, અને કોઈએ પચખાણ માગ્યું, પચખાણ આપી દીધું, અને પચખાણ આપ્યા પછી ખમાસમણ આપવાનું શરૂ કરી દીધું. બીજા મહાત્માઓ બહાર નીકળ્યા અને ગુરુદેવ આપ કેમ આજે આટલા ખમાસમણ આપો છો, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને ખ્યાલ ન રહ્યો, પચખાણ માગ્યું ને મેં આપી દીધું, પણ એ અવાજ તો શ્રાવિકાનો હતો, અને શ્રાવિકાના અવાજમાં કોઈ પુરુષની હાજરી વગર એને સામું જોયું પણ નથી, એમ જ પચખાણ આપ્યું છે, અને તો પણ પ્રાયશ્ચિત તરીકે પોતે ખમાસમણ આપી રહ્યા છે. એટલે વિજાતીય એનું જે પાપ છે એ કેવું તીવ્ર હશે કે આવા મહાપુરુષો પણ આવી રીતે પ્રાયશ્ચિત તે સ્વીકારતા હોય છે. કહેવાનો આશય એ છે કે આપણે ત્યાં આ જે સ્ત્રી એને પુરુષના ગળે બાંધેલી શિલા એની ઉપમા આપી, કારણ કે નરક જેવી ગતિમાં લઈ જનાર પુરુષને જો કોઈ હોય તો તે સ્ત્રી છે. સંભૂતિ મુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે આવ્યા, પણ ચક્રવર્તી તરીકે આવ્યા પછી એનું જ સ્ત્રી રત્ન એને સાતમી નરકમાં લઈ જવામાં કારણરૂપ બન્યું. સ્ત્રી રત્ન તો છઠ્ઠી નરકે જ જાય, પરંતુ નિયાણું કરેલું પૂર્વજન્મમાં, નિયાણું કરવાના કારણે, નિયાણું કરવાનું કારણ પણ સ્ત્રી જ હતી. માસક સમણના પારણે માસક સમણ કરનાર એ મહાત્મા, અને જ્યારે ચક્રવર્તી પોતાના સ્ત્રી રત્નની સાથે વંદન કરવા આવ્યા અને સ્ત્રીના વાળની લટ મુનિને સ્પર્શી ગઈ અને એ વખતે નિયાણું કરી લીધું, આ તપના પ્રભાવે મને આવું સ્ત્રી રત્ન મળો. પોતે ચક્રવર્તી બન્યા, સ્ત્રી રત્ન મળી ગયું, પણ માગીને મેળવેલું છે એટલે છોડવાનું મન જ ન થાય. ચક્રવર્તી માટે નિયમ એ છે, દીક્ષા લે તો સદગતિ કે મોક્ષ, દીક્ષા ન લે તો સાતમી નરક. આ બ્રહ્મદત્ત ચક્રવર્તી એ છોડી ન શક્યા એટલે સાતમી નરકની અંદર એમને જવું પડ્યું. એટલે આ સ્ત્રી તરફનો સ્નેહ, આપણે ત્યાં કપિલ કેવડીની વાત આવે છે કે એ કપિલ કેવડી પોતાની બાલ્યાવસ્થાની અંદર અભ્યાસ માટે ગયો અને અભ્યાસ માટે જતા કોઈની જોડે જરાક લવ થઈ ગયો અને એની જોડે શરીર સંબંધ કરતાં બાળક રહ્યું, ગર્ભ એ રીતે રહ્યો. હવે વિચારે છે કે હવે આનું હું પાલન પોષણ કેવી રીતે કરીશ, કારણ કે અતિ ગરીબ અવસ્થા હતી અને ગરીબ અવસ્થામાં આ મારા ઉપર જવાબદારી આવશે, હું શું કરીશ. પણ ત્યાં નિયમ એ હતો એ ગામની અંદર કે એ ગામનો રાજા જે સૌથી પહેલો સવારમાં પોતાની પાસે આવે એને બે માસા સોનું આપતા. એટલે એને વિચાર કર્યો કે આવી રીતે સવારે હું વેલ્લો ત્યાં જઈશ, મને રાજા બે માસા સોનું આપશે તો કમસે કમ આ સુવાવડનો ખર્ચો તો નીકળશે એમ સમજીને એ રાત્રે જ ચોરી છુપીથી ત્યાં જવા લાગ્યો. એને એમ કે મારા પહેલાં કોઈ પહોંચે એના કરતાં હું વેલ્લો પહોંચી જાઉં. એટલે મોડી રાત્રે છુપાતો છુપાતો ગયો, પણ સૈનિકોએ પકડી લીધો, કારણ કે એને એમ લાગ્યું કે આ તો ચોર છે. એટલે સૈનિકોએ પકડ્યા, પણ સવારે રાજસભામાં એને હાજર કરવામાં આવ્યો ત્યારે રાજાને એને જે પણ બાબત હતી તે સ્પષ્ટ રીતે જણાવી દીધી કે આ રીતે ગર્ભ રહ્યો છે અને એના માટે મને પૈસાની જરૂર છે, એટલે આ રીતે હું બે માસા સોનું મળે એટલા માટે આવ્યો છું. એ સાચું બોલ્યો એટલે રાજા પ્રસન્ન થયો. રાજાએ કહ્યું માગ માગ, માગે તે આપું. એટલે કે સારું, હું અશોક વાટિકામાં જઈ વિચાર કરીને આવું છું. અને ત્યાં વિચાર કરવા બેઠો કે આ બે માસા સોનાથી તો કંઈ નહીં થાય, ચાર માસા માગું, આઠ માસા માગું, અને એમ કરતાં કરતાં લાખ સોના મોર માગું, કરોડ માગું, ત્યાં સુધીનો વિચાર કરવા લાગ્યો કે અડધું રાજ્ય જ માગી લઉં. આનો અંત જ નથી. આગળ આપણે વાત કરી કે તૃષ્ણા એનો ખાડો કોઈ દિવસે પૂરાતો જ નથી, એનો ક્યાંય અંત જ નથી. એ પાર તો આપણે જ બાંધવી પડે, આપણે જ નક્કી કરવું પડે. આ દેશ હોય કે ભારત હોય, બધી જ જગ્યાએ આપણા જે રાજકારણીઓ હોય, લાખો કરોડ રૂપિયા હોય અને તેમ છતાં પણ પૈસા માટેની દોડમાં એ બિચારા ઊભા જ હોય. આ કેવું નરક ગતિની અંદર આમ સડસડાટ ચાલ્યા જશે. ઘણી વખતે એમ થાય કે આવા જીવો જ્યારે એનું મૃત્યુ થશે એવા સમયે કદાચ લોકો અહીં હાર તોરા પહેરાવતા હશે અને ત્યાં પરમાધામીના ડંડા પડતા હશે. એવી સ્થિતિ હશે એ જીવોની કે આટલા બધા ધનની પાછળ પાગલ. આ કપિલ પણ વિચારે છે કે ભાઈ હવે આ પછી એને અચાનક સ્ટ્રાઇક થઈ, ક્યારે આનો તો અંત જ નથી, આ બધી મેં ભૂલ કરી, અને એમ સમજીને ત્યાં જ લોચ કર્યો અને ગયા, ભાઈ મેં તો આ દીક્ષા લેવાનું વિચાર્યું છે, અને એમ કરીને પોતે તેમાંથી મુક્ત થયો. કહેવાનો આશય એ છે કે આ મોહ દશા જીવને એ હતી તો આ રીતે સંભોગ થતાં બાળકનો ગર્ભ રહ્યો, પણ સામે આ વિચારણામાં ક્યાંય સંતોષ જ નહોતો. છેવટે જાગૃતિ આવી અને એ આત્માને કલ્યાણ થઈ ગયું. એટલે સ્ત્રીનું શરીર મોટા ભાગે આ રીતે રાગનું કારણ છે. અને એટલે જ આપણે એમ કહીએ છીએ, ભાઈ જિન મંદિરની અંદર જઈએ કે ઉપાશ્રયમાં જઈએ ત્યારે મસ્તક ઢાંકીને જવું. પુરુષો માટે પણ ઢાંકવાનું છે. આપણે પુરુષો માટે એટલો ભાર નથી આપતા. પુરુષો પહેલાં પાઘડી પહેરતા હતા, પછી ટોપી પહેરતા હતા. આજે પાઘડીને ટોપી બંને ગયા. એ પાઘડીને ટોપી એટલા માટે હતી કે ખુલ્લા મસ્તકે ભગવાન પાસે ન જવાય, ખુલ્લા મસ્તકે વડીલ પાસે ન જવાય. એટલે આ બધા હતા, પણ આજકાલ ન રહ્યું. પણ સ્ત્રી માટે આપણે બોલીએ છીએ એનું કારણ એ છે કે એના વાળ એ વિશેષ રાગનું કારણ છે. અને એ સમયે આવા ધર્મસ્થાનકમાં પણ કોઈકને રાગ થઈ જાય અને આયુષ્ય બંધાઈ જાય તો બિચારો એ જ વાળમાં જૂ તરીકે એને ઉત્પન્ન થવું પડે. કારણ કે કર્મસત્તાનો નિયમ છે, જ્યાં આશક્તિ ત્યાં ઉત્પત્તિ. તમને વાળ તરફ રાગ થયો તો વાળની અંદર એ જૂ તરીકે ઉત્પન્ન થવું પડે. તમને ઘરના ફર્નિચર તરફ રાગ છે તો એ ફર્નિચરમાં જ ઉદય તરીકે આવીને એને બેસી જવું પડે. કારણ કે ફર્નિચર બહુ ગમે છે તો ઉદય તરીકે ત્યાં કને ગોઠવાઈ જાય. આ કર્મસત્તાની ચાલાકી છે. એટલે આપણે એનાથી સજાગ રહેવાનું છે કે ક્યાંય આવી મોહ દશા આપણને જાગૃત ન થાય. અને એટલે જ આપણે બોલીએ છીએ ભગવાનના સ્તવનમાં, નેમિનાથ ભગવાનના સ્તવનમાં, મોહ ગયે જો તારસો તીણ વેલા હો કહા તુમ ઉપગાર, સુખ વેળા સાજન ઘણા દુઃખ વેળા હો વિરલા સંસાર. મારું મોહનીય કર્મ ચાલ્યું જાય પછી જો તમે તારવાના હોય તો મારે કાંઈ તમારી જરૂર નથી, કારણ કે એ જશે એટલે તો હું તરવાનો જ છું. સુખ વેળા સાજન ઘણા, જ્યારે સુખ આવે ત્યારે દૂરના પણ બધા આવે. આ મારો કાકાનો દીકરો ભાઈ છે, મામાનો દીકરો ભાઈ છે, માસીનો દીકરો ભાઈ છે, ફઈનો દીકરો ભાઈ છે. અને દુઃખ આવે ત્યારે સગ્ગો ભાઈએ દૂર થઈ જાય. એટલે જ્યારે પણ હું દુઃખમાં હોઉં, મોહથી ઘેરાયો હોઉં, એ સમયે તું મારી સંભાળ લે, એમ આપણે ભગવાનને ઠપકો આપીએ છીએ. કે આવી રીતે મહા મોહ મહામદ છાકથી હું છકીયો, શુદ્ધ નહીં લગાર ઉચિત સહી ઈણ અવસરે, સેવકની હો કરવી સંભાળ, આવા ટાઈમે મારી સંભાળ લે. એમ આપણે પણ આપણા આત્માને સમજાવવાનો છે કે આ એટ્રેક્શન એક એવા પ્રકારનું એટ્રેક્શન છે. અને તમે જુઓ કે મનુષ્ય કો, તિર્યંચ કો કે દેવ કો, દરેક જગ્યાએ સ્ત્રીનું પ્રમાણ વધારે છે. દરેક ગતિની અંદર તમે નરક ગતિ લો ને તો નરક ગતિમાં પુરુષ પણ નથી, સ્ત્રી પણ નથી, બધા નપુંસક છે. એટલે એની વાત આપણે નથી કરતા. પણ આપણે દેવ ગતિ લઈએ તો દેવીઓની ઉત્પત્તિ ખાલી બીજા દેવલોક સુધી જ છે. બીજા દેવલોકથી આગળ કોઈ દેવીનો જન્મ નથી થતો. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા દેવલોકમાં નવ ગ્રહવ્યાક, પાંચ અનુત્તર ક્યાંય દેવીઓ ઉત્પન્ન નથી થતી. પણ જેટલા ચારે પ્રકારના દેવોને આપણે ભેગા કરીએ, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક, જેટલા દેવો હોય એના કરતાં દેવીઓ 32 times + 32 હોય. એટલે 1 crore દેવો આપણે ગણીએ તો 32 crore ને 32 દેવીઓ હોય. એટલે સ્ત્રીનું પ્રમાણ દરેક જગ્યાએ વધારે. એનું કારણ એ છે કે આ માયા નામનો દોષ એ બધાને સ્ત્રી તરીકે લઈ જાય છે. અને એ દોષમાંથી લોકો જલ્દી બહાર નથી નીકળી શકતા. સહેજે આવી માયા થઈ જતી હોય છે જે પોતાને ખ્યાલ પણ હોતો નથી. કોઈએ સુકૃત માટે પૈસા આપ્યા હોય અને પૈસા લખાવે પણ એવા ટાઈમે ખુલાસો ન કરે કે ભાઈ આ મારા નથી, પેલો ચા પીવાની ઓફર કરે અને તો પણ એમ ન બોલે કે આ મારા નથી ભાઈ, બીજા કોઈના પૈસા છે. આપણે સદગુ જેનું નામ લખાવ્યું હોય લેનાર એ તો એમ સમજે કે આપણે જે વ્યક્તિ છીએ, અને એમ સમજીને આપણી આગતા સ્વાગતા કરે અને આપણે એનો નકાર ન કરીએ તો એ પણ એક પ્રકારની માયા કહેવાય. આપણે એને કહી દેવું જોઈએ કે ભાઈ આમાં મારું કંઈ નથી, હું તો ખાલી પોસ્ટમેનનું કામ કરું છું, કોઈએ મને આપ્યું ને હું તમને આપવા માટે આવ્યો છું. એટલે એના મનમાં એવી ન બંધાવવું જોઈએ કે આપણે ડોનર છીએ. જે બંધાય અને આપણે ખુલાસો ન કરીએ તો એને માયા કહેવાય. એટલે આવી માયા ઘણી બધી હોય છે લોકોની અંદર, આવી ઘણી બધી હોય લોકોમાં. સારા દેખાવા માટે સૂત્ર બહુ સારું આવડતું હોય, શુદ્ધ આવડતું હોય, બોલે પણ મનમાં અપેક્ષા એ રાખે લોકો મારી પ્રશંસા કરે. આવી જે ખોટી ઈચ્છાઓ જે છે, એવી કોઈ ઈચ્છા મનની અંદર ક્યાંય ન હોવી જોઈએ. જે પરમાત્માની આજ્ઞા છે એ મુજબ જ આપણે ચાલવાનું છે. એટલે આ દેવપણાની વાત કરી, 32 ગણી અને 32 દેવીઓ હોય તિર્યંચ ગતિમાં, જેટલા પુરુષ તિર્યંચો છે એના કરતાં 3 ગણી અને 3 વધારે સ્ત્રીઓ છે. મનુષ્ય ગતિમાં જેટલા પુરુષો છે એના કરતાં 27 ટાઈમ પ્લસ 27. તમને લાગશે કે આવું તો કાંઈ દેખાતું નથી, પણ આ મનુષ્યો 101 ક્ષેત્રમાંથી કોઈ પણ ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલા લેવાના. આપણે તો માત્ર અહીંનો હિસાબ આપણને ખબર છે, પણ 15 કર્મભૂમિ, અકર્મભૂમિ, અંતરદ્વીપ, આ બધી જગ્યાના મનુષ્યોને ભેગા કરો તો 27 ટાઈમ પ્લસ 27 આટલી બધી સ્ત્રીઓ હોય. એટલે એ તરફનું આકર્ષણ જીવને હંમેશા વધારે રહે, અને એ આકર્ષણની અંદર એ કર્મ નિકાચિત બાંધે તીવ્ર. કારણ કે મોટા ભાગના જીવો માત્ર એક વખત મળવાથી સંતોષ નથી થતો, પણ મળ્યા પછી મનમાં સતત એના જ વિચારો ચાલ્યા કરતા હોય. એક વ્યવહારિક ઉદાહરણ આપણે જોઈએ કે કોઈક વખતે કદાચ આપણે પંચતીર્થી કરવા માટે ગયા હોઈએ, એક જ દિવસમાં બધા તીર્થોની યાત્રા કરી લીધી 5 તીર્થોની, અને રાત્રે ઘરે આવીએ ને કોઈ આલ્બમ બતાવે કે આ ભગવાનના દર્શન ક્યાં કર્યા હતા, તો માથું ખંજવાડવું પડે, ખબર ન હોય. કારણ કે એટલા ધ્યાનથી ભગવાનનું ચૈત્યવંદન અને એ બધું આપણે કર્યું જ ન હોય એટલે ત્યાં ખબર ન હોય. પણ એ ધારો કે આપણે યુવાન છીએ અને પિતાજીની જોડે અગાશી પર બેઠેલા હોઈએ, અને એ સમયે રસ્તા ઉપરથી એક કન્યા પસાર થાય અને પિતાજી ખાલી એટલું જ કહે કે આ દીકરી આપણા માટે યોગ્ય છે, તું પસાર થાય છે જરા જોજે. એટલે એ પસાર થઈ જાય પછી એનું વર્ણન કેટલો ટાઈમ કરે. ઓલા ભગવાનના દર્શન પૂજા કરીને આવ્યો એનું વર્ણન નથી કરી શકતો, અને આનું વર્ણન એ જોઈ છે 2 મિનિટ, પણ એનું વર્ણન કેટલા કલાક સુધી કરે છે. એટલે જીવને સહજ રીતે જ આકર્ષણ છે, અને આકર્ષણ વધારે કર્મને બંધાવે છે. એટલા માટે આ મોહની જાળ એમાં ક્યાંય ફસાવા જેવું નથી. જો કે અહીં તો બેઠેલા બધા વિશેષ ઉંમરવાળા છે, પણ એ હોવા છતાં પણ મૈથુન સંજ્ઞા એને ટાળવી એ બહુ જ મુશ્કેલ છે. ભલે ઉંમર ગમે તેટલી વધી ગઈ હોય, કાયા દ્વારા મૈથુન સેવન ન પણ કરે, પણ મન એ તો ચંચળ છે. મન જ્યાં જ્યાં પણ આવું રૂપ દેખાશે, એ સિનેમા જોતા પણ કોઈ એવું પાત્ર દેખાઈ ગયું તો ત્યાં પણ એનું મન એ રીતે કરશે, તો એનાથી એ ચિકાશવાળા કર્મો બાંધે. એટલે આપણે ત્યાં આ અધિકારની અંદર એવા ઘણા દ્રષ્ટાંતો આપ્યા. મલ્લીનાથ ભગવાનનું પણ દ્રષ્ટાંત આપ્યું કે આ મલ્લીનાથ ભગવાન એટલે પૂર્વજન્મની અંદર નક્કી કરેલું કે આપણે બધા મિત્રોએ એક સરખો તપ કરવાનો, પણ આ મલ્લીનાથ ભગવાનનો આત્મા હતો એને એમ થયું કે હું વધારે તપ કરું, એટલે પારણું આવે એ દિવસે બાણું કાઢે, પારણું ન કરે, અને એમ કરતાં તપમાં આગળ વધ્યા. પરિણામ એ આવ્યું કે એના બધા જ મિત્રો તે જુદા જુદા દેશના રાજકુમાર તરીકે જન્મ્યા, અને પોતે આ માયા કરવાના કારણે તપ કીધો માયા કરી જી, મિત્ર શું રાખ્યો રે ભેદ, મલ્લી જિનેશ્વર જાણજો જી, તો પામ્યા સ્ત્રી વેદ રે પ્રાણી, મકરીશ માયા લગાર. અને એને આ રીતની જે માયા હતી એના કારણે કુંભ રાજાને ત્યાં પુત્રી તરીકે રાજકુમારી તરીકે એનો જન્મ થયો. પરિસ્થિતિ એ ઊભી થઈ કે પૂર્વના છએ મિત્રોએ કોઈના દ્વારા એ મલ્લિકુમારીનું વર્ણન સાંભળ્યું, પણ પૂર્વજન્મની પ્રીતિના કારણે બધાને એના તરફ અનુરાગ થયો. છએ છ જે મિત્રો હતા એ બધાના મિત્રોના પિતાજીએ કુંભરાજાને કેવડાવ્યું, અમારા દીકરાને તમારી દીકરી સાથે પરણવું છે. કુંભરાજા મૂંઝાયા, છએ છ ને કેવી રીતે હા પડાય, કોઈ પણ એક હોય તો વિચાર કરાય. મલ્લિકુમારી તે સમયે વિચાર કરે છે, પિતાજી ચિંતા નહીં કરો, તમે બધાને હા પાડો, છએ છ ને હા પાડી દો, દિવસ નક્કી કરી નાખો કે આ દિવસે તમારે આવવાનું. એ નક્કી કર્યું અને એ દરમિયાન પોતાનો જે હવેલી હતી ત્યાં છ રૂમો એવી રીતે બનાવી લીધા કે એકબીજાને ખબર જ ન પડે કે બીજા કોઈ આવ્યા છે, અને છએ ને મલ્લિકુમારી બરાબર દેખાય, પણ એકબીજાને કોઈને ખબર ન પડે કે મારા સિવાય બીજો પણ કોઈ રાજકુમાર આવેલો છે. એ રીતે કર્યું અને એક બાજુ મલ્લિનાથ ભગવાનનો વર્ણ તે યલો કલરનો હતો, સોના જેવો પીળો, એટલે સોનાની મૂર્તિ બનાવી, સોનાની મૂર્તિ બનાવી અને ઉપર એક ઢાંકણું રાખ્યું, રોજ જમીને એક કોળિયો એની અંદર નાખે. હવે આ કોળિયા આવી રીતે જાય તો શું થાય? બધા રાજકુમારો નક્કી કરેલા દિવસે આવ્યા અને મલ્લિકુમારી પણ પાછળથી આવીને ઢાંકણું ખોલ્યું. બધા મોઢું મચકોડવા લાગ્યા, આવી દુર્ગંધ, આવી દુર્ગંધ, આવી દુર્ગંધ. એટલે તે સમયે મલ્લિકુમારીએ પ્રગટ થઈને કહ્યું, આ સ્ત્રી શરીરમાં તમે કેમ આટલા મોહ પામો છો? જેમ આગળ વાત કરી કે આ સ્ત્રીનું શરીર એટલે વિષ્ટા ભરેલી સોનાની પેટી છે, બહારથી તમને ગમે તેટલું સારું લાગતું હોય, અંદર એ બધું જ જોવું પણ ન ગમે એવી સ્થિતિ છે. એટલે એમ કરીને બધાને પ્રતિબોધ પમાડ્યા. જે આપણે 12 ભાવનામાં અશુચિ ભાવનાની વાત કરી હતી એ આખીએ અશુચિ ભાવના મલ્લિકુમારીએ આ રાજકુમારોને સમજાવી અને કહ્યું કે આમાં ક્યાંય મોહ પામવા જેવો નથી. તમે ગમે તેટલો સારો આહાર પણ ગ્રહણ કરો તો એ આ શરીરમાં ગયા પછી એના પ્રોડક્શન સામે જોવાનું પણ મન ન થાય એવા પ્રકારનું થઈ જાય. શરીરના સંસર્ગમાં જે પણ આવે બધું અશુચિમય બને છે, માટે અપવિત્ર એવા શરીરની અંદર મોહ કરવો તે ઉચિત નથી. અને એમને પણ ખ્યાલ આવી ગયો અને પછી એમને મલ્લિકુમારીએ દીક્ષા લીધી. 24 તીર્થંકરમાંથી એક જ ભગવાન એવા છે કે દીક્ષા લીધી એ જ દિવસે કેવળ જ્ઞાન થયું, બાકી કોઈ તીર્થંકરોને આવી રીતે કેવળ જ્ઞાન નથી થયું. એટલે કલિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી મહારાજાએ એમની સ્તુતિમાં કહ્યું, સુરાસુર નરાધીશ મયૂર નવવારિદમ કર્મદૃન્મૂલને હસ્તી મલ્લમ મલ્લિમ ભીષ્ટુમહ. એટલે મોરની ઉપમા આપી, જેમ પહેલો જ વરસાદ આવે અને મોર નાચી ઉઠે એમ સુરાસુર નરાધીશ, સુર અસુર અને મનુષ્યના સ્વામીરૂપી મોર એટલે ઇન્દ્રરૂપી મોર, આ તીર્થંકર રૂપી એટલે ઇન્દ્ર, એ તીર્થંકરો જ્યારે પણ આવે તેવા સમયે એ પણ એના ચરણોમાં આડોટે છે એમ અહીં કર્મદૃન્મૂલને અસ્તિ, કર્મરૂપી વૃક્ષને ઉખેડવામાં ઐરાવણ હાથી જેવા એવા મલ્લિનાથ ભગવાનની અમે સ્તુતિ કરીએ છીએ. એટલે આવા મલ્લિનાથ ભગવાન કે કર્મ વૃક્ષને, જે ઘાતી કર્મનું વૃક્ષ આપણે કહીએ, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય મોહની અને અંતરાય, આ ચારેય ઘાતી કર્મોને એક ઝાટકે દીક્ષા લે એની સાથે મન પ્રજ્ઞાન તો થાય, એ તો થયું, પણ એ જ વખતે કેવળ જ્ઞાન પણ થઈ ગયું, નહીંતર તમારો વ્યવહાર અટકી જાય. કારણ કે સ્ત્રી છે, હવે એની જોડે પુરુષને કેવી રીતે દીક્ષા આપે? તીર્થંકર થયા પછીનો આખો કલ્પ જુદો થઈ જાય, તીર્થંકર માટેના બધા જ નિયમો જુદા અને છદ્મસ્થ માટેના નિયમો જુદા. અને છદ્મસ્થપણામાં પણ જો તીર્થંકરો, આ તીર્થંકરોની વાત આપણે સાઈડ ઉપર મૂકીએ, ગૌતમ સ્વામી 50,000 કેવલી શિષ્યોના ગુરુ હતા, પોતાને કેવળ જ્ઞાન નહોતું થયું, પોતે છદ્મસ્થ હતા અને એના શિષ્યો બધા કેવળ જ્ઞાની, તો પણ ગૌતમ સ્વામી દેશના આપે એ વખતે આ 50,000 કેવલી ભગવંતો એમની દેશના સાંભળવા માટે આવે. બોલો, વિચાર કરો. અહીં એ એમ ના કે મને તો બધી ખબર છે, હવે મારે ક્યાં કાંઈ જવાની જરૂરત છે. એક સમયે ત્રણ કાળના જાણે સર્વ વિચાર, મારા જ્ઞાનમાં તો બધું છે, હવે મારે કાંઈ આ સાંભળવા જવાની જરૂર નથી. કેવલી ભગવંતો પણ જીન વાણીનું આટલું બહુમાન કરે, કેવલી ભગવંતો ગુરુનું બહુમાન કરે. આ ગુરુએ જો દીક્ષા ના આપી હોત તો મને ક્યાંથી કેવળ જ્ઞાન થાત, એટલે આ ગુરુનો ઉપકાર છે. ભલે એમને કેવળ જ્ઞાન નથી થયું, ભલે એ છદ્મસ્થ હોય, અને તો પણ એમની દેશના સાંભળવા મારે જવું જોઈએ. અહીં તો શું થાય લોકોને, ભાઈ આ તો મેં ઘણી વાર સાંભળ્યું છે, હવે મારે નથી જવું, આજે યુટ્યુબ પર સાંભળી લઈશું, મારે નથી જવું. તો આ બધી જીન વાણીનો અનાદર છે. તમે કારણસર ના આવી શકતા હોય એનો કાંઈ વાંધો નથી, પણ આ રીતે આપણે બોલીએ, આ રીતે વિચારીએ, એ જીન વાણીનો અનાદર કહેવાય, એ ભગવાનનો અનાદર કહેવાય. અને ભગવાનની આશાતનાનું પાપ એટલે બહુ મોટું પાપ છે. આપણે ત્યાં ગોશાળાએ જે તીર્થંકર પરમાત્મા મહાવીરદેવની આશાતના કરી, ભલે છેલ્લે સમ્યક દર્શન પામીને 12મા દેવલોકમાં પહોંચી ગયો, પણ જે આશાતના કરી જીવન દરમિયાન, એના ફલ સ્વરૂપે સાતે નરકમાં 2 વાર જશે ત્યારે એ પાપથી છૂટશે. સાતે નરકમાં 2 વાર, પહેલાં પહેલી નરકમાં મનુષ્ય, પાછો પહેલી નરક, પાછો મનુષ્ય કે તિર્યંજ, બીજી નરક, પાછો મનુષ્ય કે તિર્યંજ, પાછો બીજી નરક, મનુષ્ય કે તિર્યંજ, પછી ત્રીજી નરક, મનુષ્ય કે તિર્યંજ, આવી રીતે સાતે નરકમાં 2 વાર જશે પછી આ આશાતનાના પાપમાંથી મુક્તિ મળશે. એટલે પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ, અથવા કોઈ પણ ઓલે દીક્ષાર્થી આવ્યો હોય ને ભૂલે ચૂકે જો દેખાઈ જાય કે ભગવાનને પૂંઠ દઈને આવ્યો છે, પાછળ જીન મંદિરમાંથી નીકળતા જો પૂંઠ દઈને આવ્યો હોય તો એને કહે, ભાઈ હજુ તું દીક્ષા માટે યોગ્ય નથી. ભગવાનને પૂંઠ દઈને આવ્યો, ભગવાનની આશાતના કરી, એટલે તીર્થંકરની આશાતના ન થઈ જાય એની ઘણી કાળજી લેવાની હોય. આપણે ઘણી રીતે કરતા હોઈએ છીએ, જેમ કે સંવત્સરી જેવો દિવસ હોય, લોકો બધા ભેગા ન થતા હોય તો લોકોને ભેગા કરવા માટે મોટેથી બોલે, ઈચ્છામી ખમાસમણો વંદ્યું. એ સૂત્રનો ઉપયોગ લોકોને ભેગા કરવા માટે નથી કરવાનો, એ કર્યો તો એ ગણધર ભગવંતની આશાતના કરી કહેવાય. એવી ગણધર ભગવંતની પણ આશાતના કે આવું ન કરાય, એ કરીએ તો આ બધા દોષ લાગે, પણ એવી સમજ લોકોની અંદર હોતી નથી, અને એના કારણે આવી ઘણી આશાતનાઓ એના દ્વારા થઈ જતી હોય છે. એટલે અહીં કહેવાનો આશય એ છે કે કેવળ જ્ઞાનીઓ પણ છદ્મસ્થ એવા ગુરુની દેશના સાંભળે, કેવળ જ્ઞાનીઓ પણ જીન વાણી જ્યાં પણ મળતી હોય ત્યાં કને જાય. તો આપણા જેવાએ તો જે પણ હોય જીન વાણીમાં જે પણ મળે ત્યાં જવું જોઈએ. અને એનો લાભ એ છે, યુટ્યુબ પર તો એક જે અસર ઇન પર્સન થાય એ અસર ત્યાં એના ઉપર થતી નથી, હંમેશા ઇન પર્સન જે પણ આપણા જે પરમાણુઓ હોય એ પણ ઘણી અસર કરે. એકબીજાને જોઈને પણ અંદરથી ઉત્સાહ જાગે, ક્યાંક ધર્મ કરવામાં એ પરિણતિ રૂપ બને, એ લાભનું કારણ બને. પણ યુટ્યુબ ઉપર સાંભળવાથી એવો લાભ થતો નથી. હા, યુટ્યુબ પર સાંભળવાનું, પણ તમે જે સાંભળેલું છે એનું પુનરાવર્તન કરવા માટે સાંભળવાનું, એને કંઠસ્થ કરીને જીવનમાં ઉતારવા માટે સાંભળવાનું. એ રીતે સાંભળો, એ સાધનનો ઉપયોગ આપણે એ રીતે કરીએ તો ચાલે, નહીંતર ઘણી વખત મહાત્માના પતનમાં પણ આપણે નિમિત્ત બની જઈએ. કારણ કે આજકાલ જે કોવિડનો સમય એ જુદો સમય હતો, કે જે અપવાદ માર્ગ હતો, આખી દુનિયા બંધ પડી ગયેલી, અને એ સમયે આવા સાધનોનો ઉપયોગ કરવો પડ્યો મહાત્માને, એ જુદી વાત છે. હવે મહાત્મા પણ રોજે રોજ આવા સાધનોનો ઉપયોગ કરે તો એમના માટે પણ દોષરૂપ કહેવાય, અને આપણે એને વારંવાર સાંભળીએ એ આપણા માટે પણ દોષરૂપ કહેવાય. એટલે હંમેશા આની અંદર ખાલી વિવેક આપણે જોડવાનો છે. આપણે ઘણી વખત એમ થાય કે આટલું સારું સાંભળવાનું મળતું હોય તો શા માટે ન સાંભળવું. વાત સાચી છે, વ્યવહારથી વાત સાચી છે, પણ બીજી રીતે વિચારીએ કે જો એનું પતન થાય તો એમાં નિમિત્ત આપણે બનીએ. લોકોને જ્યારે જ્યારે પણ ત્યાં આવે તે સમયે એને મળવાનું મન થાય, અને મળ્યા પછી પરિચય વધે, વધેલો પરિચય ક્યાંક પતનનું કારણ બને, વધેલો પરિચય શિથિલાચારમાં પણ કારણરૂપ બને, આવું પણ બનવાની શક્યતા છે. એમાં ક્યાંય આપણે નિમિત્ત ન બની જઈએ એ પણ આપણે પૂરતી કાળજી રાખવાની છે. એટલે આ મલ્લીનાથ ભગવાન, દીક્ષા લીધી એ જ દિવસે કેવળ જ્ઞાન, 300ની સાથે દીક્ષા થઈ, અને એ 300 એમના આ બધા જે 6 રાજાઓ હતા એ બધા જ એમના ગણધર બન્યા. એટલે કારણ કે મુખ્ય શિષ્ય તરીકે જ આવે ને, જે પૂર્વજન્મના આવા જે સંબંધો હતા એ પૂર્વજન્મના આવા સંબંધો એને ગણધર પદે પહોંચાડ્યા. સામાન્ય રીતે નિયમ એવો છે કે જેને સવિ જીવ કરું શાસન રસી એવી ભાવનાવાળા આત્માઓ તીર્થંકર થઈને મોક્ષે જાય, પરિવારને તારવાની ભાવનાવાળા જીવો ગણધર થઈને મોક્ષે જાય, અને માત્ર પોતે જલ્દી મોક્ષે જાય એના માટે જ પોતે પ્રયત્ન કરતો હોય, બીજાની ચિંતા ન કરતો હોય, તો એ સામાન્ય કેવલી થઈને મોક્ષે જાય. મોક્ષે જાય પણ મોક્ષે જવામાં ગણધરો એ બને કે પરિવારની જે ઓલી કરવાવાળા હોય, પરિવારની મોક્ષમાં પહોંચાડવાની ભાવનાવાળા હોય એવા આત્માઓ ગણધર થઈને મોક્ષે જાય. ગણધર એટલે આપણા તીર્થંકર પરમાત્માના જે મુખ્ય શિષ્યો હોય એને આપણે ગણધર કહીએ છીએ. તો આવી રીતે સ્ત્રી મમત્વ મોચન, એટલે સ્ત્રી તરફનું જે મમત્વ છે એને દૂર કરવાનું છે. કારણ કે 4 વસ્તુ છે, સ્ત્રી છે, ત્યાર પછી સંતાનોની બાબત છે, સંતાનો પછી ધનની બાબત છે, અને ધન પછી શરીરની બાબત છે, કે જે આપણને સમતા સુધી પહોંચવામાં અંતરાય કરે છે. આ 4 બાબતો સમતા સુધી આપણને પહોંચવા નથી દેતી, કોઈને કોઈ રીતે આપણા મનને મલિન કરે છે. આમ સરોવર એકદમ સરસ રીતે નિર્મળ રીતે વહેતું હોય પણ એક કાંકરી અંદર નાખો એટલે કેટલા કુંડાળા અંદર થવા લાગે. બસ એમ આપણા મનમાં પણ આવું એક નિમિત્ત ખાલી આપણે જોઈએ એટલે મનની અંદર એ વિચારોના વમળો તે શરૂ થવા લાગે, અને એ કર્મ બંધ અને એ નિકાચિત એટલા માટે કહેવાય કે એમાં જીવ તરત પાછો નથી અટતો. એક વખતે ચાલો સામાન્ય કોઈને જોયું, વિચાર આવી ગયો અને તરત પાછો ફરી ગયો, આવું ઓછું બને. ખાસ કરીને યુવાવસ્થા હોય તે વખતે તો કલાકો સુધી મનની અંદર એના જ વિચારો ચાલ્યા કરતા હોય, અને એ જે છે વિચારોનું ગાઢપણું એ એવું નિકાચિત કર્મ ઉપાર્જન કરાવે, ભવાંતરની અંદર ચારિત્રમાં પણ અંતરાયો ઊભા કરે. કારણ કે છે ચારિત્ર મોહનિયાની જ પ્રકૃતિ. મોહનિયાના 2 ભાગ કહીએ તો એક દર્શન મોહનિયા અને એક ચારિત્ર મોહનિયા, પણ ચારિત્ર મોહનિયામાં જેમ કસાયો છે એમ નો કસાયો પણ છે, અને નો કસાયો 9 છે. એમાં 3 વેદ મોહનિયા, પુરુષ વેદ એ ઘાસના તણખલા જેવો કહેવાય, સ્ત્રી વેદ બકરીની લીંડી જેવો કહેવાય, અને નપુંસક વેદ નગરના દાહ જેવો કહેવાય. ઘાસનું તણખલું જલ્દી સળગે જલ્દી શાંત થઈ જાય એમ પુરુષવેદ એવો હોય કે જલ્દી ઈચ્છા થાય ને જલ્દી શાંત થઈ જાય, સ્ત્રીવેદ બકરીની લીંડી જલ્દી સળગે નહીં અને સળગે તો જલ્દી શાંત થાય નહીં, એમ સ્ત્રી અંગેના વિચારો જે મનમાં શરૂ થાય એક વખતે તો જલ્દી શાંત ન થાય, અને નપુંસક વેદ એ નગરના દાહ જેવો, આખો નગરનો દાહ ઓલવાય જ નહીં એમ જે નપુંસકો હોય અને એને આવી તીવ્ર ઈચ્છા એવા જીવોને સતત રહ્યા કરતી હોય. એટલે હજુ પણ આની વાત આપણે આવતીકાલે સ્ત્રી મમત્વ મોચન, અપત્ય એટલે કે સંતાન ઉપરના મમત્વને કેવી રીતે દૂર કરવું, ધન ઉપરના મમત્વને કેવી રીતે દૂર કરવું, અને સાથે સાથે શરીર ઉપરના મમત્વને પણ કેવી રીતે દૂર કરવું કે જેથી કરીને સમતા ગુણ આપણને બધાને પ્રાપ્ત થાય, એ વાત આપણે આવતીકાલના બંને સેશનની અંદર એ વાત કરીશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાવી તો મિચ્છામી દુક્કડમ. બોલો ક્વેશ્ચન. બરાબર.
આમ આપણે એમ કહીએ કે દેવલોક પુણ્ય કર્યું હોય તો દેવલોક મળે,
બરાબર.
અને પછી કહીએ કે દેવલોક માં તો બધું એવું હોય છે કે તમે હજારો વર્ષો સુધી નાટક
બરાબર
કરો અને એકેન્દ્રિયમાં જાઓ એવી રીતે, તો થોડું ખબર નથી.
ના ના, એની અંદર તમારી વાત સાચી છે. આપણે પુણ્યના બે ભાગ કરવાના, એક પાપાનું બંધી પુણ્ય અને બીજું પુણ્યાનું બંધી પુણ્ય. જે પાપાનું બંધી પુણ્ય છે ને એ તમને ત્યાંથી પછાડે છે, પણ પુણ્યાનું બંધી પુણ્ય ત્યાંથી તમને આગળ વધારે છે. જ્યારે નિયમ એવો છે કે અહીં આપણે સત્કાર્યો એટલા શુભ ભાવથી કર્યા હોય એટલે કર્મસત્તાને ભૌતિક સુખ પણ આપવું જ પડે અને ભૌતિક સુખ માટે દેવલોકમાં મોકલવા પડે, પણ અહીં જે સમયે આપણે એ શુભ કર્મ ઉપાર્જન કર્યું તે સમયે જો શુદ્ધ ભાવપૂર્વકનું હોય તો એ પુણ્યાનું બંધી કહેવાય. પણ સંસારની કોઈ પણ લાલચથી કંઈ પણ દાન વગેરે ધર્મો કર્યા તો એ પાપાનું બંધી કહેવાય, અને એ પાપાનું બંધી પુણ્ય જો હોય તો વધારે ખતરનાક એટલા માટે છે કે બીજા દેવલોક સુધીના મોટા ભાગના દેવો, મોટા ભાગના એટલે 99% અને એનાથી પણ વધારે, એ દેવો પૃથ્વી પાણીને વનસ્પતિમાં ઉત્પન્ન થાય. માત્ર 1% પૂરો નહીં કે 0.1% આટલા જીવો જ દેવ મનુષ્ય કે તિર્યંચ પંચેન્દ્રિયમાં આવે, બાકીના બધા પૃથ્વી પાણી અને વનસ્પતિ એની અંદર ઉત્પન્ન થાય, કારણ કે એનું પાપાનું બંધી પુણ્ય છે. જે પુણ્યાનું બંધી પુણ્યવાળા જીવો છે એ ત્યાં જઈને પણ પરમાત્માની દેશના સાંભળશે, ત્યાં જઈને પણ પરમાત્માના જન્મ મહોત્સવ વગેરેમાં સામેલ થશે, ત્યાં જઈને પણ જિનાલયો, કેટલાય જિનાલયો છે ત્યાં જઈને પરમાત્માના દર્શન વગેરે કરશે, અહીં સમ્યક દૃષ્ટિ આત્માઓને સમાધિ આપવાનું કામ કરશે, તો એ રીતે એની ઉન્નતિ થશે અને એ મનુષ્યમાં આવીને ચારિત્ર ગ્રહણ કરીને પોતાનું આત્મકલ્યાણ કરશે. એટલે દેવલોક નકામો નથી. આમાં કેવું છે કે તમારે ન છૂટકે, એને આપણે વિશ્રામ સ્થાન સમજવાનું છે. વિશ્રામ સ્થાન કેવું હોય? ગુરુ મહારાજ મુંબઈથી અમદાવાદ વિહાર કરે અને એ વિહાર એવું શક્ય નથી કે એક સામટું ચાલે, વચ્ચે ક્યાંય રોકાય જ નહીં, એ શક્ય નથી, એ શરીરની શક્તિ એવી નથી. હવે વચ્ચે જતાં જતાં એકદમ આલિશાન ઉપાશ્રય આવી જાય, પણ એમને નક્કી કરેલા દિવસોમાં પહોંચવું હોય તો ગમે તેવો સારો ઉપાશ્રય આવ્યો એ બીજા દિવસે છોડીને ચાલ્યા જ જવાના, કારણ કે વિશ્રામ સ્થાન છે, એ કાયમી ત્યાં રહેવાનું નથી. એમ દેવલોક આપણે વિશ્રામ સ્થાન સમજવાનું છે. એ વિશ્રામ સ્થાનમાં કાયમ રહેવાનું નથી, આ તો માત્ર થોડાક સમય માટે આપણે ત્યાં ગયા છીએ. તો તે સમયે જેટલું પણ પરમાત્મા ભક્તિ વગેરે થાય એ પ્રમાણે કરીને આપણા પુણ્યને વધારે આગળ વધારી અને એ પુણ્ય ચારિત્ર અપાવવામાં કારણરૂપ બને એ પ્રકારનો પુરુષાર્થ કરવાનો એવો પ્રયત્ન કરવો.
એટલે એ લોકો ત્યાં જે હજારો વર્ષ સુધી નાટક જોવાવાળા બી હોય અને આવી રીતે પૂજા કરવાવાળા,
હા એવા પણ હોય, એવા પણ હોય. હા, અને સમ્યક દૃષ્ટિ આત્મા કદાચ નાટક પણ જુએ તો એમાંથી સાર જ ગ્રહણ કરે, જે સારી વસ્તુ હોય એ ગ્રહણ કરે, બાકી બધું છોડી દે. એનામાં વિવેક હોય, જેમ રાજહંસ એની ચાંચમાં વિવેક હોય, તમે દૂધ અને પાણી ભેગું કરીને આપો, દૂધ પી જાય પાણી પડ્યું રહે, એમ સમ્યક દૃષ્ટિ આત્મા. આ સંસારમાં ઘણા બધા જીવો હોય અને આખા સંસારમાં આપણી વચ્ચે રહેતા હોય અને તો પણ જેટલું ગ્રહણ કરવા જેવું છે ગ્રહણ કરી લે, બાકીનું છોડી દે, બાકી તરફ જુએ પણ નહીં. આપણે ઘણા લોકોને જોઈએ છીએ કે જે ગુણગ્રાહી હોય, ગુણ જ જોનારા હોય, કોઈના દોષ જુએ જ નહીં, તો સમ્યક દર્શન આવે તે વખતે જીવની સ્થિતિ આવી હોય. શું
દિવસ રાત એવું હોય?
દિવસ રાત ક્યાં હોય? જ્યાં સૂર્યચંદ્રનું પરિભ્રમણ હોય ત્યાં હોય. આ સૂર્યચંદ્રનું પરિભ્રમણ આપણા અઢીદ્વીપમાં જ છે, એટલે અઢીદ્વીપમાં જ દિવસ રાત છે. અઢીદ્વીપની બહાર સૂર્યચંદ્ર છે, પણ જ્યાં સૂર્ય છે ત્યાં કાયમ સૂર્ય જ છે, ચંદ્ર છે ત્યાં કાયમ ચંદ્ર જ છે, પણ મનુષ્યો તો અઢીદ્વીપમાં જ છે, એટલે મનુષ્યોને એ રીતે દિવસ રાત હોય, પણ દેવલોકમાં નથી. જો ત્યાં દિવસ રાત હોત તો પછી ભગવાનનો જન્મ બરાબર મધ્યરાત્રિએ થાય છે અને મધ્યરાત્રિએ ભગવાનનો અભિષેક કરવા માટે મેરુ પર્વત પર લઈ જવામાં આવે છે. જો ત્યાં રાત હોય તો અભિષેક થાય જ નહીં. ત્યાં જેમ અહીં આપણે સૂર્યોદય પહેલાં કંઈક નથી કરતા એમ ત્યાં પણ ન થાય. પણ ત્યાં રત્નોનો ઝળહળતો પ્રકાશ છે અને વિકલેન્દ્રિય જીવોની ઉત્પત્તિ નથી. અહીં વિકલેન્દ્રિય જીવો, કીડી મકોડા, આવા બધા જીવોની ઉત્પત્તિ છે. ઉર્ધ્વલોકની અંદર એવા જીવોની ઉત્પત્તિ ન હોય. અને ભગવાનનો અભિષેક ઉર્ધ્વલોકમાં થાય. કહેવાય મેરુ પર્વત, પણ મેરુ પર્વત 100,000 યોજનનો છે અને એમાં આપણો તો તીર્થાલોક ખાલી 1,800 યોજનનો જ છે અને અધોલોક નીચે છે એનાથી. એટલે બાકીનો બધો ઉર્ધ્વલોક છે. એટલે મેરુ પર્વતની ટોચ પર જે અભિષેક થાય ત્યાં ઉર્ધ્વલોક છે. એટલે ઉર્ધ્વલોકમાં આવા દિવસ રાત કે કંઈ હોય નહીં. હા, સામાન્ય રીતે જ હોય. એ તો કેવળ જ્ઞાનીઓ પણ હોય તો કેવળ જ્ઞાનીઓ એ જાગતા જ હોય ને. કારણ કે એને નિદ્રા દર્શનાવરણીય કર્મનો ક્ષય કર્યો છે એટલે એને હોય જ નહીં. એમ આ દેવોને એવું નથી કે નિદ્રાનો ઉદય ન હોય. નિદ્રાનો ઉદય હોય, પણ નિદ્રાનો ઉદય હોવા છતાં થોડોક જોખમ આવે કે એ રીતે પણ નિદ્રા ગણાય. થોડો થાક એ રૂપ જે હોય એ પણ નિદ્રા ગણાય. એટલે બોલો. નહી, આ જ રીતે હમણાં આપણે જે બધી વાત કરી એના તરફના મોહ દશાના કારણે જે કર્મ બંધાય એ ભોગાવલી કર્મ. એટલે વેદમોહનીય કર્મ, આપણું જે વેદમોહનીય કર્મ છે ને એ જ ભોગાવલી કર્મ. એટલે એ જ આ કર્મ જેવી આકર્ષણથી, એની સાથે રાગથી વાર્તાલાપ કરવાથી કે એ રીતે આ કર્મ એ રીતે બંધાય. જુદી જુદી અપેક્ષાઓ રાખવાથી, 10 સ્ત્રીને જુએ અને 10 સ્ત્રી માટે એનું મન લલચાતું હોય, મનની અંદર એવા પરિણામો થતા હોય, તો આ બધાથી એવા પ્રકારના કર્મો અને એ બંધાયા કરે. હા, બરાબર છે. નહીં નહીં, આમાં બે પ્રકાર હોય. હમણાં હમણાં જે ડાયવોર્સનું જે પ્રમાણ છે ને એ રીતે પણ વધ્યું છે કે આ છોકરો પૈસાવાળો છે એટલે એની જોડે હું કરીશ તો એની અડધી સંપત્તિ મને મળશે. પહેલેથી પ્લાનિંગ જ એવું હોય અને એવી રીતે કરનાર પણ હોય. ત્યાં આકર્ષણ નથી, પણ આકર્ષણ કરતાં પણ એની સંપત્તિ મને મળે એ હેતુથી એવી રીતે કરતો હોય. જો એ હોય તો ત્યાં આ કર્મ લાગુ ન પડે. અને જ્યાં ઓલી રીતે આકર્ષણના કારણે થયું હોય, પછી ભલે બ્રેકઅપ થઈ જાય, પણ આકર્ષણના કારણે થયું હોય, એ બ્રેકઅપ થવાના પણ એ કારણો એ જ છે કે પોતે પણ પૂર્વજન્મમાં અનેકના આવી રીતે ઘર ભંગાવવામાં એ નિમિત્ત બન્યો હોય તો એના કારણે આ જન્મમાં પણ આવી રીતે થાય. હા, વિનય ગુણ, બસ એ જ. હા, બરાબર છે, બરાબર છે. હા, બરાબર છે, બરાબર. હા, બરાબર છે. આજે ઇવન ઓફિસમાં પણ મને કોઈ મળે ને, આપણે ઇન્ડિયન ભાઈ પણ રાજેશભાઈ બોલાવે. હા, બરાબર છે. કારણ કે શું લાગશે એ લોકો ન વિચારે. હા, બરાબર છે. મારે મારો વિનય કરવાનો. હા, બરાબર છે. તો એની જે જ્ઞાનનો વિનય, હા બરાબર, પણ એ પુસ્તક એ દિવસે જ ખુલ્યું હોય, પછી બીજી જ્ઞાન પંચમી ના ખુલે. એ ખાલી વિધિ કરી, પણ બીજો કઈ લાભ ના થયો. એટલે જ્ઞાન નો વિનય ગણી, જેમ જ્ઞાન નો વિનય એટલે જ્ઞાનના પાંચ ખમાસમાણ આપી અને પછી ભણવાની શરૂઆત કરે, અથવા તો જે ગ્રંથ ભણવો છે એ ગ્રંથના રચનાર જે હોય એનો વિનય કરીને, એનું સ્મરણ કરીને પછી ભણે, જેની પાસેથી પોતે ભણવાનો છે એનો વિનય કરે. એટલે બધે જ્ઞાન, જ્ઞાની, જ્ઞાનના સાધન, આ બધાનો વિનય કરવાનો છે. જ્ઞાનના સાધનનો વિનય એટલે પુસ્તક પૂંઠું ચડાવ્યા વગર ન વાપરે. આપણે જેમ વસ્ત્ર વગર બહાર નથી નીકળતા, તે રીતે પુસ્તક જે હોય એને પણ પૂંઠું તો જોઈએ જ, તો એ ન ચડાવ્યું હોય તો એ જ્ઞાનનો વિનય કર્યો કહેવાય. જે પુસ્તક હોય એને નાભીથી નીચે રાખે તો એ પણ અવિનય થયો, ઉપર રાખવું જોઈએ. એટલે આવી રીતે વિનય ગુણ જે છે એને કરવા માટે, અને વિનય ગુણ જે છે એ માન કસાયનો ક્ષયોપશમ થાય ત્યારે આવે. એટલે બંને વસ્તુ જુદી થઈ ગઈ, જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મા અને આ વિનય મોહનીય કર્મા. એટલે તમે જોજો, ઘણી વખતે તમને એવું જોવા મળશે કે ઘણા ઘણું જેની પાસે જ્ઞાન છે એના આચારમાં ઘણી વખત કચાશ જોવા મળે. તો એ આચારમાં કચાશ કેમ જોવા મળી? એનો જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે, મોહનીયનો નથી, માટે આચારમાં કચાશ જોવા મળે. એટલે એ વખતે આપણને આશ્ચર્ય ન થવું જોઈએ. ઘણા બધા લોકોને આશ્ચર્ય થાય, ભાઈ એ તો આટલું જાણે છે એ કેમ આવી રીતે કરે? જાણવું એ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે, જીવનમાં ઉતારવું એ મોહનીયનો ક્ષયોપશમ છે, અને મોહનીયનો ક્ષયોપશમ કઠિન છે, અઘરો છે. જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ સહેલો છે, મોહનીયનો ક્ષયોપશમ સૌથી અઘરો છે. એટલે વિનય આવે તો જ્ઞાન ઓટોમેટિક આવવાનું છે, અને ભણવાનો વિનય જ છે. કલાપૂર્ણેશ્વરી મહારાજ કહેતા, જ્ઞાન ભણવાની જરૂર નથી, તમે વિનય ભણો એટલે જ્ઞાન આવશે જ, એને આવવું જ પડશે. જ્યારે તમે વિનય એટલો ઉત્કૃષ્ટ રીતે વિનય કરતા હો, તે વખતે સિચ્યુએશન એ ઊભી થાય કે તમને કોઈ બાબતમાં શંકા થાય અને તમે જે પુસ્તક હાથમાં લો એ પુસ્તકનું જે પાનું નીકળે એ પાના ઉપર તમારી શંકાનું સમાધાન હોય. આ વિનય ગુણ જ્યારે આવે તે સમયે આ સ્થિતિ જીવની આવે છે. પણ લોકો વિનયની બાબતમાં, ખાસ કરીને સ્કૂલ કોલેજમાં તો બેદરકાર છે જ. એક બાજુ ઓલા પ્રોફેસર ભણાવતા હોય અને બીજી બાજુ લંચ બોક્સ કરીને ખાતા પીતા પણ હોય, એ બધો અવિનય છે. કે એ પોતે બેન્ચ પર બેઠો હોય અને શિક્ષક ઊભા ઊભા ભણાવે, એટલે આ બધા અવિનય છે, એવો અવિનય ચાલે નહીં. એટલે આપણે વિનયપૂર્વક જ જ્ઞાન ગ્રહણ કરવાનું, એટલે આખી વ્યવસ્થા જ એ પ્રમાણે ગોઠવીને જો એ રીતે થાય તો ચાલે. હા, એટલે એ જ્ઞે ઉપાદેય, એ એટલે છોડવા યોગ્ય, જ્ઞે એટલે જાણવા યોગ્ય, ઉપાદેય એટલે આદરવા યોગ્ય. આપણે નવ તત્વ કહીએ તો જીવ અને અજીવ જાણવા યોગ્ય છે, પાપ આશ્રવ બંધ હે છે, પુણ્ય સંવર નિર્જરા મોક્ષ ઉપાદેય છે, એમાં પુણ્યાનું બંધી પુણ્ય ઉપાદેય છે. હવે તમે 33 બોલ કયા એ તમે બોલો તો હું કહેતો આવું કે આ હે છે અને આ ઉપાદેય છે, કારણ કે એ સ્થાનકવાસી સંપ્રદાયમાં બોલ હોય છે. એટલે અમારામાં, એટલે દેરાવાસીમાં બોલ નથી હોતા, પણ આવી રીતે વિભાગીકરણ ચોક્કસ હોય છે. એ જ્ઞે ને ઉપાદેયનું વિભાગીકરણ હોય, પણ એ વિભાગીકરણ એટલે ટૂંકમાં જે ખરાબ બેડ છે એ છોડવા યોગ્ય છે, જે સારું છે આદરવા યોગ્ય છે, અને જીવ અને અજીવ જાણવા યોગ્યમાં આ બે જ આવે, એમાં બીજું કાંઈ ના. અને એ બેની પાછળનું પણ તમે નહોતા, પણ અમે વાત કરેલી કે આ જીવને જાણવું એટલે શું, તો કે જીવને જાણવો એટલે ચાર મૈત્રી પ્રમોદ કરુણા માધ્યસ્થ ભાવથી ભાવિત થવું એમ. અજીવને જાણવો એટલે અનિત્ય વગેરે 12 ભાવનાઓથી ભાવિત થવું, તો જ જાણ્યું કહેવાય. ખાલી આપણે એને યાદ રાખી લઈએ એટલે જાણ્યું એમ નહીં, પણ આપણા જીવનમાં આ ભાવનાઓથી આપણે ભાવિત થઈએ તો જ એ જ્ઞેયપણું આવ્યું કહેવાય, નહીંતર જ્ઞેયપણું ના આવે. એવી રીતે ચાલો પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ રૂપિણઃ.
શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવંતુ ભૂતગણઃ દોષઃ પ્રયાન્તુ નાશમ્. સર્વત્ર સુખી ભવતુ લોકઃ.
બોલો શ્રી ધર્મનાથ ભગવાન કી જય.